लक्ष्मी अने अधिकार वजता वजू ते तो कहो कुटुंब के परिवार थे हारी जाओ नो विचार अहो निरदो सुख निरदो योग में क्या भले मंगलमय मंगल करण वीतराग विज्ञान नमो ताति जाते भय अरिहंता महान महादिव्याकुक्षिरत्न शब्द जीतरवात्मजम् राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। नमो दुर्वार रागाली वैरिवार निवारिणिं अर्हते योगिनाथाय महावीराय कायने। મહેન્દ્ર ભાઈ તો કહ્યું પણ મારી બહુ યોગ્યતા નથી, પણ હવે આપણે અરસપરસ સરખા છીએ, પણ થોડો વિશેષ પરિચય એવો કરવા પ્રયત્ન કરીએ છીએ। હું પણ મારા માટે સ્વાધ્યાય કરું છું અને અનુસંધાનથી કોઈને કઈ એવું લાગે કે હું બોલ્યો ને એમાં કઈ સમજવામાં કઈ ન સમજાય, કારણ મારો અવાજ જરાક એવો થઈ ગયો છે, કફવાળો છે, પણ એકંદરે એવું કંઈક લાગે તો કોઈ વચમાં પણ પૂછી શકે છે, પાછું રિપીટ કરીશ અને યથાર્થ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ। આપણી જેમ કોઈ મોટા જવેરી હોય, કરોડોના હીરા રાખતો હોય, લાખો કરોડોના હીરા રાખતો હોય, પણ ઘરાક જોઈને માલ બતાવે, ઘરાક જોઈને માલ બતાવે, કોઈને વળી 1000-2000 નો નકલી જેવો ઇમિટેશન જેવો લેવો હીરો, એને એ ક્યાં કરોડના માલ બતાવે ને। એવી રીતે આ પરમ કૃપાવદેવ આ 14 પૂર્વનું રહસ્ય છે, સમ્યક રત્નત્રય એનું યથાર્થ સ્વરૂપ જાણનારા છે, એ મોટા જવેરી છે। પણ આપણા જેવા બાળજીવોને એમના વચનામૃત એક એક વચનમાં અનંત આગમ સમાય, એવા વચનો આપણને મળવા અસંભવ જેવું છે। પણ આ તો સૌભાગભાઈ પ્રભુશ્રીજી અંબાલાલભાઈ એ ખરાખરા ઝવેરી હતા, ખરેખરા ઘરાગ હતા, એવા ઘરાગ હતા એટલે એમના નિમિત્તે આવા બધા પત્રો આપણા હાથમાં આવ્યા। બાકી એટલે આપણને આવા વચનામૃત હાથમાં ન આવે, કૃપાવદેવ પોતે એ પત્રનું અતિશય મહાત્મ્ય કહે એવું પોતે પતાવે છે આપણે વાંચશું એટલે તમને ખ્યાલ જ છે જો કે, પણ એમાં વચનામૃત માંથી વાંચશું એટલે આવા વચનામૃત આપણા હાથમાં આવે નહીં અને આપણે એમાંથી તુચ્છ મતિથી છે વિચાર કરવા પ્રયત્ન કરશું। એટલે આ પ્રભુશ્રીજીની એવી યોગ્યતા છે, એવા ખરેખરા કરોડોના હીરા લેવા નીકળેલા ઘરાગ હતા એટલે એમના નિમિત્તે આપણને આવો પત્ર મળ્યો। અને અહીંયા આગળ આ કૃપાવદેવની જે 150મી જન્મ જયંતિ છે એટલે ઉજવાઈ રહી છે આખા દુનિયામાં, અને ન્યૂજર્સીમાં પણ પ્રતિષ્ઠા હતી કૃપાવદેવની મૂર્તિની, અને એમાં એ લોકોએ કહ્યું ને મારે આવવાનું થયું ને જોગામ જોગ જેટલો સમય ગોઠવાયો એવી રીતે આપણે અહીંયા ગોઠવીએ છીએ। હવે એટલે આપણે આ સમજવા પ્રયત્ન કરીએ, એકવાર પત્ર વાંચી જાઉં છું અને એમાં કૃપાવદેવ પોતે સિગ્નેચર કરતા શું લખ્યું, સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના। એટલે ભૂતકાળમાં અને આજે જો કૃપાવદેવ હોય તો કૃપાવદેવને આપણને શું કહેવું છે આ જ કહેવું છે, અને ભવિષ્યમાં પણ કૃપાવદેવ જીવવા ઈચ્છે છે ફક્ત આ પત્રમાં કહેલી વાત કહેવા માટે. આપણે પહેલા એકવાર આ પત્ર વાંચી જાઉં છું. સદ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ ખંભાત. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. અલ્હાદની વિશેષતા થઈ અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે, જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય, જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા, તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. આ સાત વાક્યો કયા? આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વશાસ્ત્રનું, સર્વસંતના હૃદયનું, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, અને ગમે તો તેથી મોડે અથવા વહેલે એ સૂજે એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો અને તેમને પરિણામે લાભ થાય તેમ તેમ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો અને તેના તેમજ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. મિતિ એજ, એજ વિજ્ઞાપન, સર્વકાળ એજ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના. કૃપાદેવની આ 150મી જન્મ જયંતિ ખરેખરી ઉજવી ક્યારે કહેવાય એ આપણે વિચારવું જોઈએ. આપણે એમની મૂર્તિ બનાવીએ, દર્શન કરીએ, આરતી કરીએ, દીવો કરીએ, કઈ મહોત્સવ રાખીએ, એ બધું સારું છે. પણ એક અપેક્ષા છે, એમની 150મી જન્મ જયંતિ ઉજવાય ક્યારે કહેવાય? કે જ્યારે આપણે દરરોજ ક્ષમાપનામાં કૃપાદેવ પાસે કહીએ છીએ કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં, તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. આજે આપણે કહીએ છીએ, પણ હવે આપણે આ 150મી જન્મ જયંતિ ઉજવીને એમને કહેલા અમૂલ્ય વચનને લક્ષમાં લઈએ, એમને કહેલા અનુપમ તત્વનો વિચાર કરતા થઈએ, એમણે કહેલા પ્રણીત કરેલા શીલને સેવન કરતા જઈએ, અથવા એમણે કહેલા દયા, કૃપાવદે કોને દયા કહે છે, શાંતિ, ક્ષમા અને પવિત્રતા આપણે ઓળખીએ, અથવા એનો પ્રયત્ન કરીએ અથવા એનો લક્ષ્ય પણ રાખીએ કે આ મારે કરવું જોઈએ એવો આજથી આપણે નિર્ણય કરીએ તો આપણે કૃપાલદેવની જન્મજયંતિ ખરેખરી ઉજવી ગણાશે એક અપેક્ષાથી. જેમ મા બાપને આપણે દરરોજ પગે લાગીએ પણ મા બાપ શું કે છે એ સાંભળીએ નહીં તો મા બાપ રાજી થાય કે પગે લાગે એમની સોનાની મૂર્તિ બનાવી દે એમની આરતી પણ ઉતારે પણ પછી મા બાપ શું કરવા માંગે છે શું જોઈએ છે મા બાપને એ આપણને સમજીએ પણ નહીં આપણે કરતા હોય એમ જ કરતા રહીએ તો મા બાપ રાજી ન થાય. એવી રીતે કૃપાલદેવ રાજી ક્યારે થાય કે કૃપાલદેવ આપણને શું કહેવા માંગે છે અને જ્યાં આટલો ફોર્સ આપે છે કે સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છના ને વગેરે વગેરે ઉપર પણ કહી દીધું અધિક શું કહીએ આજે ગમે તો કાલે ગમે તો લાખ વર્ષે ને ગમે તેથી મોડે અથવા વહેલે એ જ સુજે એ જ પ્રાપ્ત થયે છૂટકો છે પરિભ્રમથી મટાશે. તો આપણા મનમાં એનો કઈક લક્ષ થવો જોઈએ કે મારે કરવાનું શું છે. આપણે ધર્મને નામે શું શું નથી કર્યું. આપણે ધર્મને નામે ભગવાને બતાવેલા બધા જ શાસ્ત્રો વાંચી લીધા છે. કોઈ શાસ્ત્ર એવું નથી અને કોઈ ક્રિયા એવી નથી કે જે આપણે અનંત વાર ન કરી હોય. છ ડાળામાં પંડિત દોલતરામજીએ પણ કીધું મુનિવ્રત ધાર અનંત વાર ગ્રહવત ઉપજાયો પય નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેસન પાયો. અદભુત ચારિત્ર પાડ્યું અને નવ ગ્રહવેદમાં જે આવ્યું કેટલી વાર અનંત વાર. આપણે વિચારવું જોઈએ કે ભાઈ અને આપણને દરરોજ વિચારવા માટે મારા ખ્યાલથી મેં એવું સાંભળ્યું કે તમારે હમણાં મહેન્દ્રભાઈ સાથે સત્સંગમાં એ જ વાત ચાલતી હતી ભાઈ કે શું સાધન બાકી રહ્યું. હા જ બાકી રહી ગયું કે બધું જ કર્યું છે ભાઈ યમ નિયમ સંયમ આપ પ્રિયો પુનિ ત્યાગ વિરાગ થાગ રહ્યો તો શું સાધન બાકી રહ્યું. આપણે વિચારવું જોઈએ કે નહીં કે આપણે આટલા સાધન અનંતવાર કરી ગયો તો પણ આપણું પરિવર્તન મટ્યું નથી. એ કૃપાલદેવ આપણને કહે છે કે આ જ વિચારવું જોઈએ તારે. પત્રાંક 195માં વચનામૃતમાં કૃપાલદેવ કહે છે કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે જેને મોક્ષ માર્ગની ઈચ્છા ઉત્પન્ન થઈ છે. માર્ગ એટલે મોક્ષ માર્ગ. કૃપાલદેવ કહે છે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેને શું કરવું તેણે બધા વિકલ્પો મૂકી ને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. ફરી ફરી સ્મરણ કરવું અવશ્યનું છે આમ કૃપાલ દેખે છે. અને શું વિકલ્પ તો કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી. તમે આ લખ્યો છે પત્ર હા ઉપર અનંતકાળથી હા એટલે નિજમાં નિર્બુદ્ધિ કેમ થતી નથી એ સવાલ છે. તમે લખો એનો જવાબ પણ અનંતકાળથી ભગવાને બતાવેલા હજારો શાસ્ત્ર ને હજારો ક્રિયા ફક્ત નિજમાં નિર્બુદ્ધિ કરવા માટે હતા પણ એ થતું નથી. નિજમાં નિર્બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે એ વાત બરાબર છે પણ એ કેમ થતી નથી આપણે આ વિચારવાનું છે. એટલે કૃપાલદેવ કહે છે આ વાક્યનું તમારે બધું મૂકો પહેલા બધા વિકલ્પો મૂકી દો. ધર્મને નામે શું કરવું એના કે સંસારના બધા વિકલ્પો મૂકી મનને શાંત કરો. પહેલા શાંત કરો દોડાદોડી મૂકો અને પહેલું આ વિચારો કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે એને બધા વિકલ્પો મૂકી ને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. અવશ્યનો છે આમ કૃપાવ દે કે તો આપણા મગજમાં આવવું જોઈએ કે નહીં કે આ પરમાત્મા સ્વરૂપ પુરુષ આમ કે છે પણ આપણે નવું કઈક જાણીએ નવું કઈક વાંચીએ નવું કઈક કરીએ એવું થાય છે. લખે છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ એટલે કે અનેક સાધન અનંતવાર કરવા છતાં મુનિવ્રત કેટલી વાર લીધું અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ અનંતવાર વિદ્યાભ્યાસ અનંતવાર જીવનિક્ષા અનંતવાર આચાર્ય પણ થઈ ગયું છે તો પણ એની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય. આપણે બીજા સંસારના કામ હોય ને અહીંયા એક પણ જીવાત આવી ગયો હોય ને તો એને આપણે કાઢીએ છૂટકો કરીએ કે ભાઈ એને બહાર કાઢવાની પાછળ પડી જઈએ. ઘરમાં કંઈ પણ એવું હોય અથવા આપણે કોઈ પણ કોઈ ધરતીકંપમાં ફસાયો એને કેવું થાય ક્યારે આમાંથી નીકળીશ ક્યારે નીકળીશ. પણ આપણને આવો વિચાર નથી કરતા કે ભાઈ મેં આટલા બધા સાધન કર્યા પણ હું કેમ નીકળ્યો નહીં, મારું શું ભૂલ રહી જાય છે, અને એ જ ભૂલ આજે કરીશ તો પછી કેવી રીતે પરિણામ મળશે. જે આપણે આજે જે કરીએ છીએ ને એના કરતા ઘણા સારા સાધન અનંતવાર કરીને આવ્યા છે એમ કૃપા લેખે છે. કે ભાઈ તું નવમા ગ્રહે વિમાનમાં દેવ થાય એ કેવો થતો હશે, કેવો આરાધના હશે, કોઈ આમ કાપી નાખે ને તો પણ શાંત રહે ત્યારે નવમા ગ્રહમાં જાય. એટલે આપણી કઈક આજે પણ સાધનમાં કઈ ભૂલ શું રહી જાય છે ક્યારે સમજાશે, તું આ વિચારીશ. કોણ વિચારે છે? મહાવીર ભગવાન પણ આ વિચારે છે એમ કૃપાવલે કહે છે 500મા પત્રમાં, કે મહાવીર ભગવાને પણ દીક્ષા લીધા પછી ભગવાને શું કર્યું? પત્નામૃત પત્રાંક 500માં કે વિચારની ઉત્પત્તિ થયા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યો. વિચારની ઉત્પત્તિ થયા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મરણાની સ્થિતિ ક્ષીણ થતી નથી, ત્યારે કેવા પ્રકારે ક્ષીણ કરવા, અમારો પરિણામ કેમ મળશે? મેં આટલું બધું કર્યું એમ મહાવીર ભગવાન પણ વિચારે છે. અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણામ થયું છે, વિચારવું જોઈએ કે નહીં? આ એના ઉપર કેટલો ભાર આપે છે હવે કૃપા ઉદય. અને મહાવીર ભગવાને પણ કીધું આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે તે જીનાગમમાં ઠામ ઠામ કહી છે, આપણે દેખાતી નથી કારણ કે આપણે આ વિચાર્યું નથી. વિચારીએ તો દેખાયું છે અને કૃપા ઉદય એ બતાવવામાં આવે છે આપણને. અને અમૂલ્ય વચન આ 195માં જે કહ્યું કે કૃપા ઉદય કહે છે કે આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, અને એ વાક્ય આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, આખું વચનામૃત એમાં સમાયેલું છે. અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના તેને માટે દ્રઢ થઈ જોડ્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી, મોક્ષ માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી. તમે આ ન વિચારો તો તમને મોક્ષ માર્ગની દિશાનું ડાયરેક્શન દિશા એટલે એનું પણ અલ્પભાન થતું નથી. તો આપણે મોક્ષ માર્ગ કરીને શું શું આરાધીએ છીએ આ જો વિચાર્યા વગર. પૂર્વે થયું નથી, પૂર્વે કેમ પરિવહન મટ્યું નહીં? કારણ કે તે આ વિચાર્યું નથી. પૂર્વે કેમ પરિવહન ચાલુ રહ્યું આટલું બધું કરવા છતાં? કે આ વિચાર્યું નહીં. એટલે પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે, અને ભવિષ્યકાળે પણ નહીં થશે. આ વિચારીશ નહીં તો ભવિષ્યકાળે પણ કામ થશે નહીં. અમે તો એમ જાણ્યું છે, તમને અમારામાં વિશ્વાસ હોય તો અમે તો આમ જાણ્યું છે, માટે તમારે સગડાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. ત્યાર પછી બીજું શું જાણવાનું, આગળની વાત પછી સમજાશે તને. પહેલું આ વિચાર કે તારી ભૂલ શું રહી જાય છે. અનાદિકાળના પરિવહનમાં અનંતવાર આટલું કરવા છતાં પરિવહન કેમ મટ્યું નહીં? એ ભૂલ આપણને જાણવી કેટલી જરૂરી છે. એ ભૂલ એટલે કે આ એમનું અમૂલ્ય વચન છે. કૃપાવદે પોતે આનો કેટલો ભાર આપે છે કે આ વાક્યમાં કર્યા હોય તને માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી, એટલે કેટલું અમૂલ્ય વચન છે. તો આવા અમૂલ્ય વચન આપણે લક્ષમાં લેવાના છે, અને એ માટે યમ નિયમ આ કાવ્ય આપ્યું છે કે દરરોજ વિચારવાનું આજ્ઞા છે આપણને બધાને કે આપણી ભૂલ શું રહી જાય છે. પણ આપણા હાથમાં કૃપાવદે આવ્યા, પણ આપણો મોહની ક્રમ આપણને અહીંયા અટકવા નહીં દે. આપણે થાય કે હું તો પાઠ બોલું છું, પાઠ મને આવડે છે, થોડો અર્થ પણ આવડે છે, થોડું વિવેચન કરીએ છીએ, પણ એ વાત પોતા ઉપર વિચારશે ને એટલે અટકે છે. આજુ તે અમૂલ્ય વચન નો જવાબ આપણને શોધવાનો છે. તે જવાબ શું એ કૃપાવદે આપણને અહીંયા આપણને બતાવી રહ્યા છે. અમૂલ્ય વચન એટલે આપણે 150મી જન્મ જયંતિ, તો આ શું ભૂલ રહી ગઈ આપણી? એમ કોઈ પૂછે તમને શું લાગે છે આપણે શું ભૂલ રહી ગઈ? ભ્રાંતિ કેમ મટતી નથી? આપણે સાક્ષાત તીર્થંકર પાસે જઈએ અને તીર્થંકર ની આજના અત્યારે આરાધના છે ખરા બધા બધા જે કઈ પણ સંપ્રદાયમાં જે કઈ પણ કોઈ કરે છે ને સમજવા માટે વાત ચાલે છે કે આપણને આપણે જે જવાબ આપશું ને આપણા વચનામૃતમાં વાંચેલા જવાબ આવશે એટલે સાવ ખોટાનું બોલાય જ નહીં પણ એમાં આપણે ભૂલ સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે આપણે કે જે બધા સંપ્રદાયમાં આરાધના કરે છે ને એ બધા તીર્થંકર ભગવાનની આજ્ઞા સમજીને જ કરે છે અને ભગવાને બતાવેલું જ કરવું છે એમને જુદું નથી કરવું અને આપણે પણ એમ સમજીએ છીએ કૃપાલદેવે કહેલું જ કરવું છે પણ કઈ જુદું થઈ જાય છે કઈ થાય છે જુદું અને એ જ સાધનથી એક સર્પમાંથી ગરણેન્દ્ર થઈ ગયો એમણે શું કર્યું અને બીજી બાજુથી એવો ભીલ જેવો આદિવાસી હતો અને આદિવાસીમાંથી શ્રેણીક રાજા થઈ ગયો એમણે શું કર્યું કે એ લોકોના 5-2-4 ભાવમાં કામ પૂરું થાય એવું એમણે શું કર્યું હશે એટલે આવા સંગમ નામનો બાળક એમાંથી ધનાભદ્ર શાલીભદ્ર થઈ ગયો એમણે શું કર્યું હાથી હતો અને એમાંથી પારસનાથ થઈ ગયો અને સિંહનો ભાવમાંથી પછી આગળ જતા મહાવીર સ્વામી થઈ ગયો એવી આપણી ભૂલ શું રહી જાય છે એ કૃપાદેવ આપણને ત્યાં આપણને બંને વિચારવા માટે પ્રેરે છે કે ભાઈ તમે આ વિચારો કે આ લોકો શું કરી ગયા અને તું શું નથી કર્યું તે ક્યાં અટક્યો છે તું આટલું બધું કરે સૌ સાધન તારા બંધનરૂપ થયા કોઈ સાધન બાકી નથી રહ્યું તો આપણું બંધન કેમ થશે એ સવાલ થાય આપણને એટલે એ બંધન તરવાનો ઉપાય એટલે આપણો શું મુખ્ય દોષ હશે આપણો એ વિચારવું જોઈએ કે જેને લઈને આપણું પરિભ્રમણ ચાલુ રહ્યું મિથ્યાત્વ કેમ કરતું નથી એમ સવાલ છે એટલે શ્રદ્ધા બરાબર મિથ્યાત્મ કહો કે શ્રદ્ધા કાચી કહો એક જ વાત છે આ તો સમજવા માટે કોઈને વિચારવું છું કે તમે ગઈકાલે આવેલા થોડુંક હિંટને આપે ગઈકાલે જે આપણે રાતના બેઠેલા પણ છતાં એ તરત યાદ નહીં રહે કારણ કે મહત્વની વાત હોય ને જે અનંત સંસારનું પરિણામ મટાડે ને એમાં આપણે ભૂલ કરાવી દે એમાં આપણે એટલે ફાળો શું કહે છે ફરી ફરી વિચારો તારે દરરોજ વિચારવાનું યમ નિયમ દરરોજ ગાવાનું નથી દરરોજ વિચારવાનું છે હવે ક્યાંનો વિચાર થાય મનસે બસ સાધન બાર અનંત કયો તદપી કછુઆ થજું પડ્યો હવે ક્યાંનો વિચાર થાય મનસે કુછ ઓર રહા ઉન સાધન છે તું કરે છે પણ અમારે જે કરાવવું છે એની બદલે તું કઈ જુદું કરી જાય છે એ શું રહી જાય છે ભૂલ તો આપણી એ ભૂલ સમજવા માટે એવું છે કઈ ભૂલ શું હશે કૃપાઓ કે જે તને મોક્ષની ગરજ જ જાગી નથી એમ કૃપાઓ આપણો દોષ બતાવે છે 254માં પત્રમાં મારા ખ્યાલથી એ પણ તમારે ચાલી રહ્યું છે ક્યાંક આગળ પાછળ એવું મને સાંભળવા મળ્યું 254માં પત્રમાં કૃપાઓ કે છે કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે પ્રકૃતિનો વિસ્તાર એટલે જીવોની બધાની પ્રકૃતિ અલગ અલગ ઘણા પ્રકારની છે કોઈ ક્રોધી છે કોઈ માની છે કોઈ માયાવી છે કોઈ લોભી છે કોઈ હિંસા કરે ચોરી કરે વ્યસની બધા અનેક પ્રકારના સાથે વ્યસન છે અનેક પ્રકારના દોષ દેખાય છે કૃપાલદેવ કહે છે કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે અને દોષ ઘણા બધા દેખાય છે પણ સર્વથી મોટો દોષ આ બધા દોષનો બાપ કોણ છે તો કે છે પણ સર્વથી મોટો દોષ પત્ર મોઢે ન હોય તો બોલો પત્ર મોઢે હોય તો નહીં બોલો પણ કારણ કે આવી જશે ચાલો કઈ નહીં આપણે આગળ જઈએ ટાઈમ પ્રમાણે પણ સર્વથી મોટો આ વિચારવાની બહુ જરૂર છે આ બધી જગાએ જેટલું આપણે વિચારશું ને એટલે આપણે ક્યાં અટકીએ છીએ ને આપણે જેટલું આરાધ્યું છે સારું છે એની જ્ઞાની ના નથી પડતા તમે કૃપાદેવને માર્ગમાં આવ્યા કૃપાદેવને કહેલા વચનો વાંચો છો ભક્તિ કરો દર્શન કરો કે પાઠ બોલો છો બહુ સારું છે પણ તારું કલ્યાણ કેમ થતું નથી એમ તું વિચારીશ ને જયારે ત્યારે તને તારી ભૂલ દેખાશે કે ભાઈ આ વચન હું કરું છું આરાધું છું પણ મારી ભૂલ શું છે એ તને આમ વિચારીશ તો તને ખબર પડશે કે તારી ભૂલ શું રહી જાય છે. મહાવીર ભગવાન જેવા પણ આમ વિચારીને પોતે જ્યાં છે ત્યાંથી ઉપર જવા માટે શું કરવું જોઈએ, ત્યારે જ ખબર પડે છે કે મારી ભૂલ શું રહી જાય છે. અને એમાંની આપણી ભૂલ માટે તો એક આપણે સિમ્પલ વસ્તુ આ લઈએ છીએ કે સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય, કે મોક્ષની ગરજ જ નથી જાણી. તો તમે શું કહેશો, અરે ભાઈ શું વાત કરો છો, અમે આ મહેન્દ્રભાઈ સાથે કેટલો સત્સંગ કરીએ છીએ, અમે રૂટીન પ્રમાણે બરાબર આવીએ છીએ, ભક્તિ સત્સંગ બધું કરીએ છીએ, દરરોજ પાઠ બોલીએ છીએ અને દર્શન નમસ્કાર પૂજા આરતી દીવો અને શાસ્ત્ર વાંચન વગેરે વગેરે બધું જ કરીએ છીએ. તો કે તમે શું વાત કરો છો, અમે મોક્ષતા નથી, અમે મોક્ષની ગરજ નથી, આ બધું મોક્ષ માટે જ કરીએ છીએ અમે. તો તમે કહો છો મોક્ષની ગરજ નથી, તો કૃપાવ દેખે છે કે તું જે કરે છે ને એને અમે મોક્ષની ગરજ જાગી એમ નથી કહેતા. કૃપાવજી આગળ કહે છે, ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈ ને કોઈ ધર્મ મતમાં હોય છે, કોઈ ધર્મની આરાધના ન કરતો એવો કોઈ મળે જ નહીં, કઈ ને કઈક તો કરતો જ હોય, કોઈ લાલ પથ્થર રંગીને આમ આમ કઈક ને કઈક તો કરતો જ હોય, કે હું ધર્મ કરતો જ નથી એવું એવું મળવો મુશ્કેલ માણસ છે. કઈ કરતો કઈક ને કઈક તો કરે જ. એટલે કીધું કૃપાવજી કે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈ ને કોઈ ધર્મ મતમાં હોય છે અને તેથી તે ધર્મત પ્રમાણે પ્રવર્તવાનું છે. કર જે ધર્મત હોય, પછી જે શંકર માનતો હોય તો શિવલિંગ પર અભિષેક કરતો હોય ને બિલીપત્ર ચડાવતો હોય, કોઈ જૈન ધર્મ માનતો હોય તો ભગવાનની મૂર્તિને અભિષેક કરતો હોય ત્યાં ફૂલ ચડાવતો હોય, બધું કરતો હોય, કોઈ કઈ ત્રીજું એમ બધા પોતપોતાને તે કઈ નું કઈ તો કરે છે. પણ તમે તમારા ધર્મત પ્રમાણે કરો છો અને એમ માનો છો કે અમે ધર્મ કરીએ છીએ, પણ એનું નામ મુમુક્ષુતા નથી. એમ તમે ધર્મને નામે જે કઈ કરો છો એનું નામ મુમુક્ષુતા નથી. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મ મતમાં હોય છે અને તેથી તે ધર્મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. એક વાત જરા બે મિનિટમાં, કે અભયકુમાર ને શ્રેણીક રાજા એકવાર વાત ચાલી તો શ્રેણીક રાજા કે ધર્મ બહુ હાનિ પામેલું છે, અત્યારે ધર્મ કરનારા બહુ ઓછા છે. હવે એક વખત ના ના ધર્મ બહુ વધી ગયો છે. તો શ્રેણીક રાજા કે ના હોય તો કહો તમને પ્રૂવ કરી દઉં, ઉપદેશ પ્રસાદમાં વાત આપેલી છે. તેઓ કીધું કે તમને એક અઠવાડિયામાં હું બતાવી દઉં. તો કે ભલે, કે આપણે ઢંઢેરો પીટાવો કે અઠવાડિયા પછીના રવિ કે સોમવારે ગામની બહાર બે તંબુ રાખવામાં આવશે, એક કાળો તંબુ અને એક સફેદ તંબુ. જે ધર્મ કરતા હોય એ બધાએ સફેદ તંબુમાં જવાનું અને જે ધર્મ ન કરતા હોય એ બધાએ કાળા તંબુમાં જવાનું. ગમે તેમ કરીને એક કોઈ પણ તંબુમાં જવું જ પડશે, ઘરે નહીં બેસવાનું. આ દિવસે તો આવું જ પડે એમ, રાજાનો ઢંઢેરો એટલે બધાએ માનવું પડે. એટલે એવો ઢંઢેરો નાખો તો સોમવારે શું થયું હશે, સફેદ તંબુ પેક થઈ ગયો, ઉભા રહેવાની જગા નહીં, અને કાળા તંબુ બે જ જણા હતા, બે જણા હતા, બાકી સફેદ તંબુમાં બેસ્યા માછીમાર કસાય બધા સફેદ તંબુમાં હતા. એટલે અભયકુમારે કહ્યું, જો ધર્મ વધી ગયો છે કે નહીં, આટલા બધા ધર્મ તમે કહો શું ધર્મ કરતા નથી. એટલે આ ધર્મને નામે પછી વેશ્યાને પૂછ્યું કે તું શું ધર્મ કરે, તો કે હું અમારા ફલાણા દેવ દેવીને માનું છું, એની પૂજા કરું, અને હું જો ના હોઉં ને તો ગામમાં બધા ઘણા હેરાન થઈ જાય, હું છું તો બધાને શાંતિ છે, ગામમાં બધાને શાંતિ છે. માછીમાર કે હું જો મારો ધર્મ ન બજાવું ને તો બધા ઘણા લોકો દુઃખી થઈ જાય, અને હું મારો ધર્મ બરાબર બજાવું છું, હું એ મારા દેવ દેવીને માનું છું અને મારો ધર્મ બરાબર બજાવું છું, એટલે હું પણ ધાર્મિક છું. એમ બધા કશાય કે હું પણ મારો ધર્મ બરાબર કરું છું, એમ દરેક જણા પોતે ધર્મ બતાવે છે. પછી બોલા બે જણા પાસે કે ભાઈ તમે લોકો અહીંયા શું કામ ઉભા છે, તો કે ભાઈ અમે ભગવાનની પાસેથી જે સમજ લીધી છે અને જે સમજ કરવાની હજી અમે કરી નથી ને અમે જે નિયમ લીધા છે ને એમાં પણ અતિચાર લગાડીએ છીએ, અમે એનો ખરેખર ભાવથી આરાધના અમે કરતા જ નથી. એટલે ખરેખર અમે કઈ ધર્મ કરનારા નથી, અમે તો દોષ લગાડીએ છીએ, એમ પોતાના દોષ જોનારા હતા એ બે જણા. બાકી બધા જે કરે છે એમાં ગાડી ચલાવી રાખતા હતા. એટલે આ વાત શા માટે કહી રહ્યા છે, કારણ કે જે પ્રભુશ્રીને સંબોધન લખ્યું છે ને એ આપણે સમજવા માટે આ વાત કહી રહ્યો છું તમને. આમ કેમ આવી વાત, એટલે પ્રભાવ દેખે છે. આપણને સમજાતું હશે કે તમે ધર્મને નામે જે કઈ કરો છો ને એને કૃપાવદેવ મુમુક્ષુતા નથી કહેતા. મુમુક્ષુતા એટલે મોક્ષની ગરજ. તો મોક્ષની ગરજ કોને કહેતા હશે કૃપાવદેવ? એમ આપણને સવાલ થાય કે મોક્ષની ગરજ કોને કહેતા હશે. પછી કૃપાવદેવ પોતે એની વ્યાખ્યા કરી કે જે અલૌકિક વ્યાખ્યા છે, શાસ્ત્રમાં ન મળે આવી વ્યાખ્યા. કૃપાવદેવ પોતે આ 254મો પત્ર લખતા નીચે લખે છે કે અમે આમાં ઘણો ગુઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યું છે. ઘણો ગુઢ તમને તો પકડાય જ નહીં, આપણા માટે ઘણો ગુઢ શાસ્ત્રનો મરમ, મરમમાં ઘણો ગુઢ કે જે આપણને નજરે ના આવે. આપણને તો એમ દેખાય કે સમ સમય નિર્વેદ આસ્થા અનુકંપા ગુણો હોય એ મુમુક્ષુ હોય, એ સાધન એટલે ગુણો લાવવા જોઈએ એની ના નથી. અથવા કઈ ક્રિયા કરતો હોય તો ધર્મ કહેવાય, મુનિ પણ લીધો તો ધર્મ કહેવાય, આ આરાધના કરતો હોય તો ધર્મ કહેવાય. એમ આપણે શાસ્ત્રમાં વ્યાખ્યાઓ મળે, અનેક શાસ્ત્રોમાં આવી રીતની આરાધના મળે, પણ મુમુક્ષુતાની ખરેખરી વ્યાખ્યા આપણા જેવા વક્ર અને જળ જીવોને પકડાવી છે કૃપાવદેવને કે ભાઈ ખરેખર નહીતર આપણે તો કહીએ આ તો હું કરું જ છું, આ તો હું કરું જ છું એમ આપણે કહીએ, પણ કૃપાવદેવને આપણી ખરેખરી વ્યાખ્યા પકડાવી છે કે જેથી તમે કોઈ દલીલ ચાલે નહીં અને કોઈ ગચમતની વાત એમાં આવે નહીં. કોઈ પણ સંપ્રદાય વાળો હોય પણ એને સચ્ચું સમજ પડે. એટલે કૃપાવદેવ કહે છે કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. એટલે મુમુક્ષુતાની વ્યાખ્યા સરળ શબ્દોમાં તો કે શું છે, એને મોહની નિમિત્તે જે આસક્તિ થઈ જાય. મોહ બે પ્રકારના, દર્શન મોહ ચારિત્રમોહ. એ દર્શન મોહને લઈને જે આપણને ભ્રાંતિ થાય છે, દર્શન મોહની રીતે આપણે આસક્તિ પામી જઈએ છીએ કે આ દેહ મારો, ઘર મારું, સ્ત્રી પુત્રાદી મારા, અને એની સાતા અસાતા, માન અપમાન, પ્રિયજનનો સંયોગ વિયોગ, એમાં આપણને હર્ષોક થાય છે અને તેથી કર્મબંધન થાય છે. પછી ગમે તેવું મુનિપણું પાડ્યું હોય, ગમે એવું શાસ્ત્ર વાંચન હોય, ગમે એવી ક્રિયાકાંડ કરતો, પણ અભિપ્રાયમાં, અભિપ્રાયમાં જ્યાં સુધી તને દર્શન મોહથી તું છેતરાયેલો છે, દર્શન મોહ તને ઠગી ગયો છે, તે દર્શન મોહનો તને ભય કેટલો છે, દર્શન મોહને લઈને તને મૂંઝવણ કેટલી થાય છે. કૃપાદેવના શબ્દોમાં મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાય. તમને જ વાત, મુંજારો કેટલો થાય છે આપણને દર્શન મોહ છે, આપણે બધાને છે કે નહીં? આ દેહમાં મારા પણ, સ્ત્રી પુત્ર જેવા મારા પણ, સંસારમાં સુખ બુદ્ધિ અને માન મોટાઈમાં સુખ બુદ્ધિ, આ બધું આપણને બધાને છે. એટલે આપણને પ્યોર દર્શન મોહ ચાલુ છે, આપણે બધાને પાગલ બનાવી રહ્યું છે. છતાં પણ આપણને ભય કેટલો છે, ચિંતા થાય છે. અત્યારે આ પગમાં કાંટો વાગી જાય કે કઈ દાંતમાં ભરાઈ જાય તો એને, અથવા જરાક સવારે મોશન બહુ બરાબર ના આવે તો પણ આપણી ચિંતા ચાલુ થઈ જાય, મૂંઝવણ થવા માંડે, ખાલી કઈ ગરબડ છે, શું લઉં શું ના ખાઉં, એમ મને થાય છે. મારી વાત કરું છું કે આપણને, અથવા ઘરમાં કઈક જીવાત આવી ગઈ એને કાઢીએ છૂટકો કરે, એની મૂંઝવણ કેટલી થાય. આપણા ઘરમાં કોઈ જીવાત આવી જાય કે ઉંદર વગેરે આવી જાય, ડબલા સાફ કરી જાય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, તો મૂંઝવણ થાય કે નહીં? આખું રિસર્ચ ચાલુ થઈ જાય કે ભાઈ આ ચાલે નહીં, આપણા ઘરમાં આવી રીતે ડબલા સાફ થાય તો ન ચાલે, એટલી બધી મૂંઝવણ થાય છે. પણ આપણને દર્શનમાં વર્તી રહ્યો છે અને દર્શનમાં હોય તો અનંત કાળનું પરિભ્રમણ થવાનું છે. કૃપાવદેવ 511મા પત્રમાં કહે છે કે દર્શનમાં અથવા અજ્ઞાન એક તણખા જેટલું પણ હોય તો 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મરણ થશે. દર્શનમાં કહો કે અજ્ઞાન કો એક જ વાત છે કે અજ્ઞાનને લીધે તને 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મ થાય, કણખા જેટલું હોય તો. પણ આપણને તો જબરદસ્ત અજ્ઞાનનો પ્રવાહ ચાલે છે, તો કેટલો બધો અંદર ગભરામણ થવી જોઈએ. ઊંઘ આવી શકે આપણને? આપણને કાલે નરક ગતિમાં જવાનું છે, પશુ ગતિમાં એકાદ બહુ સારો મળે ને પછી એવી ગતિઓમાં ચાર ગતિમાં ભટકવાનું હોય તો આપણને કેટલો ભય થાય. કાલે ફાંસી થવાની હોય તો, આજે નિરાત્રે આપણને કેટલો બધો ભય થાય, અરે કાલે હવે શું, કોણ મને આમાંથી બચાવશે, કોણ બચાવશે, શું કરું, આમ કરું તેમ કરું, એમ અંદર ચાલુ થઈ જાય. પણ આપણને આ દર્શનનો બિલકુલ ભય નથી, નિરાતે ઊંઘ આવી જાય. ખાઈએ પીએ વાતો કરીએ, ધર્મની વાતો પણ કરીએ, અને આપણને તો કૃપાવદેવ મળ્યા છે એટલે આપણું કામ થવાનું છે એમ આપણે કંઈક કલ્પી લીધું છે. પણ કૃપાવદેવ કહે છે કે આ પોપાબાઈનું રાજ નથી, અહીંયા તો બરાબર કામ કરવું પડશે. પ્રભુશ્રીએ કહ્યું કૃપાવદેવને કે પ્રભુ હવે તમે અમને મળ્યા તો હવે અમારે તો શું ચિંતા? તો કે નહીં મુનિ, આ રાગ દ્વેષ વાસના તમારે કાઢવા પડશે. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. બ્રાહ્મણ તો પરણાવી આપે પણ ઘર ન ચલાવી આપે. તમારે અમે તમને રસ્તો બતાવે છે, ચાલવું તમારે પડશે. પણ આપણને અભિમાન ન થાય, આપણને અભિમાન ન થાય કંઈ પણ આરાધના કરતા કંઈ સારું છે તો. એટલા માટે હંમેશા એમ રાખવાનું છે કે આપની કૃપાથી થયું, જે થયું તે દેવગુરુની કૃપાથી એમ આપણે કહેવું જોઈએ. કારણ કે આપણને કઈ ગુણ પ્રત્યે તો અભિમાન થઈ જાય, એટલે એ ભાઈ એના નિમિત્તે થયું છે, એની કૃપાથી થયું છે, એમને મને બોધ કર્યો એટલે થયું છે એમ આપણા મનમાં રાખવું જોઈએ. એટલે આપણે એમ કહીએ છીએ પણ ભગવાન જો કરી શકતા હોત, આપણા બધાને તારી શકતા હોત તો એકે અહીંયા રાખત? કૃપાવદેવ એકે ને રાખે નહીં, એ તો અનંતી કરુણા છે. એટલે ભગવાન તો એકે ને બચા છોડે નહીં, પણ આપણામાં જે ઉપાદાન અથવા આપણી પણ સામે પાત્રતા જોઈએ, એ પાત્રતા ન હોય તો ભગવાન કાંઈ કરી શકતા નથી. કૃપાવદેવના પિતાશ્રી માટે કૃપાવદેવને કેટલું માન હશે, એમને તારવાની કેટલી ગરજ હશે, પણ કૃપાવદેવના પિતાશ્રીને છૂટવાની ગરજ નથી. એમની પાસે પૈસા ને એવું ઈચ્છે છે કૃપાવદેવ પાસે, તો કૃપાવદેવ પોતાના પિતાશ્રીને પણ ન તારી શકે. તો આપણે બધાને તો હજી ઘણા દૂર છે, એમને પોતાના માતા પિતા માટે કેટલું સન્માન છે. 720મો પત્રમાં વાંચ્યું કોઈ વાર જોવું હોય તો, એવું બધું છે. છતાં પણ પોતાના પિતાશ્રીને પણ તારી ન શકે, કારણ કે આ ગરજ જોઈએ છે. એટલે કૃપાવદેવ અહીંયા આ ખંભાતના મુમુક્ષુઓના નિમિત્તે આ પત્ર લખાયો છે. એમાં કહે છે, મુમુક્ષુતા તે છે કે સર્પ પ્રકારની મહાશક્તિથી મુંજાય. અત્યારે એક સર્પ આવી જાય તો પેરાલિસિસ મટી જાય કે નહીં? એવું આપણે થઈ જાય, પણ આપણને એવું છે. કારણ કે સર્પ કરડી જાય તો મરણ થઈ જશે, એક ભવ મરણ થાય એનો આપણને કેટલો ભય છે. પણ આપણને આ મિથ્યાત્વ છે તો અનંત જન્મ મરણ થાય એનો કેટલો ભય હોવો જોઈએ? એનો બિલકુલ ભય નથી. એટલે આપણામાં મુમુક્ષુતા નથી, એમ કહેવાય કે નહીં? મુમુક્ષુતા નથી, બરાબર. એટલે કૃપાવદેવ કહે છે કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાય. લૌકિક વ્યાખ્યા કરી આ કાળના જીવોને સમજાય કે ભાઈ મિથ્યાત્વ મટાડવાની તને ગરજ કેટલી છે, દર્શનમાં મટાડવાની તને ગરજ કેટલી છે, એની જિજ્ઞાસા કેટલી છે, એટલો જ તો મુમુક્ષુ છે. બાકી તને જો ભય નથી તો તું ખરેખરો મુમુક્ષુ નથી. ભલે તું અમારી પૂજા કર, આરતી કર, સ્થાપના કર, પ્રતિષ્ઠા કર, બધું કર, સારું છે, એનો નિષેધ નથી. એ કઈ તને આગળ પણ જગાડશે, પણ જયારે તને આ ગરજ જાગશે ત્યારે તને અમારા વચનની કિંમત થવાની છે. ત્યાં સુધી અમારા વચન તારી આગળ આવે છે પણ તને એની જોડી એવો લાભ નહીં થાય. ખરેખર આ કરવાનું છે એવી ગરજ આવી જોઈએ. કોઈને કઈ પૂછવું હોય તો કેજો, વચમાં પણ આપણે અનુસંધાનમાં હોય વાત તો આપણે કહેવી. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મુંજાય એક મોક્ષને વિશે જતન કરવો, અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તે. પણ અત્યારે મુમુક્ષુતાની ગરજ નથી. બાળુદેવ કે છે તીવ્ર મુમુક્ષુતાની અમારે કઈ વાત કરવી નથી તમને, એમ કીધું આગળ. પણ હવે અત્યારે આપણે વાત શા માટે લીધી? આ 172મા પત્રમાં કૃપાવદેવ પ્રભુશ્રીને શું લખે છે? સંબોધન સર્વ જિજ્ઞાસુ, એટલે ખરેખરી જિજ્ઞાસા વાળા, એટલે ખરેખરી મુમુક્ષુતા વાળા જેને મોક્ષની ગરજ જાગી છે એને સત જિજ્ઞાસુ કહેવાય. સત એટલે કે આ આત્મા, સત સુખ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા વાળા, આ ખરી યોગ્યતા છે. પ્રભુશ્રી પર આ 172મા પત્રમાં મથાળું શું આપ્યું? સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતી. એટલે એ બહુ જ મોટી આ યોગ્યતા બતાવી કૃપાવદેવે કે પ્રભુશ્રીમાં આ તૈયારી છે, છૂટવાની સાચી ગરજ છે, સમકિત પ્રાપ્ત કરવાની સાચી ગરજ છે. એટલે આ પત્ર એમને લખ્યો છે. અને એવી સાચી ગરજ ક્યારે થઈ? તો કે 14-15 દિવસ પહેલા જ કૃપાવદેવનો ખંભાતમાં સમાગમ થયો છે. એક જ સમાગમ ખંભાતમાં કૃપાવદેવ પહેલી વાર આવ્યા, અને તે વખતે આ આ પત્ર લખાયો છે કાર્તિક સુદ 14/1947 મુંબઈથી, અને 1946 દિવાળીમાં કૃપાવદેવ ખંભાત આવેલા. ખંભાત આવ્યા અને થોડો ઘણો સત્સંગ થયેલો છે. હા એ કહો કહો, બરાબર ટાઈમે કહીશ તમને કહ્યું એટલે કૃપાવદેવ. હા બરાબર છે. હા બરાબર, આ ચિત્રપટ જો મહેન્દ્રભાઈએ તૈયાર કરેલું છે કે જે 1946 સૌથી પહેલા કૃપાવદેવ ખંભાતમાં આવેલા ત્યારે અંબાલાલભાઈને વિનંતી કરેલી પ્રભુશ્રીજીએ કે તમે જયારે અંબાલાલભાઈ અરે પ્રભુશ્રી આવે અરે કૃપાવદેવ આવે ત્યારે અમારી પાસે લઈ આવજો. એટલે આ ખંભાતના અપાસરામાં કૃપાવદેવ અને બધા મુનિઓ મળે છે એ આ ફોટામાં છે. લલ્લુજી સ્વામી ફર્સ્ટ મીટિંગ વિથ શ્રીમદ લખ્યું છે. એટલે આપણને આ ખાલી એક જ સત્સંગ થયો છે, પણ એ સત્સંગમાં અને આ જો એક વાત આ કહી દઉં, કાર્તિક સુદ 14/1947 ત્રણ પત્ર લખ્યા કૃપાવદેવ. એક પત્ર સૌભાગભાઈ ઉપર, એક પત્ર અંબાલાલભાઈ ઉપર, અને અંબાલાલભાઈ પણ જે પત્ર લખ્યો એમાં આ 172 પત્ર મૂક્યો છે. એટલે આમાં લખ્યું છે ને મિતિ એજ, એટલે કે જે અંબાલાલભાઈના પત્રમાં મિતિ લખી છે એજ એજ વિજ્ઞાપન એમ પાછળ. એટલે અંબાલાલભાઈ પત્ર પણ 171 પત્ર છે, 170 પત્ર છે એ સૌભાગભાઈ ઉપર છે, પણ ત્રણેય એક જ દિવસે લખાયેલા છે કાર્તિક સુદ 14/1947. એટલે આપણને આપણા માટે જો કૃપાવદેવ એમ લખે ને સદ જિજ્ઞાસુ ફલાણા ફલાણા, તો આપણો મનુભવ લેખે થઈ ગયો. આટલું જ તૈયાર કરવાનું છે, આટલું આપણે કરીએ તો ધન ધન ધન્યવાદ છે એમ ખરેખરી આવી ગરજ જગાડવાની છે. અને એ જ મોટો દોષ છે કૃપાવદેવ, સૌથી મોટો દોષ એ છે કે જીવને તીવ્ર મુક્ષતા નથી અથવા મુક્ષતા જ નથી. એટલે કે આપણને ખરો દોષ કેવો બતાવ્યો કૃપાવદેવ, કે તમારામાં સદ જિજ્ઞાસા નથી, તમારામાં સદ જિજ્ઞાસા પણ નથી. પણ આ પ્રભુશ્રીમાં સદ જિજ્ઞાસા છે, તો આપણામાં સદ જિજ્ઞાસા કેમ આવે, અથવા સદ જિજ્ઞાસા આવે તો શું કરવું જોઈએ એ પ્રભુશ્રીને બતાવ્યું, એ પ્રમાણે આપણે એના અનુસંધાનથી આપણે કઈ વિચારણા કરતા આપણામાં પણ એવી વિશેષ દશા આવવાનું કારણ થાય. સદ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ ખંભાત એમ લખ્યું. એટલે સદ જિજ્ઞાસુ આ ભોજ અને જુઠાભાઈ ઉપર પણ શું લખ્યું 37મા પત્રમાં, સત્યાભિલાષી સત્યના અભિલાષી. આ જે સંબોધન કર્યું એટલે એનું કામ થવાનું થયું, એ ખરેખરી ગરજવાળું થયું. અને કૃપાવદેવને આ જ બતાવવું છે કે આપણો મોહ કેમ મટે. કૃપાવદેવ મોહના પરમ શત્રુ છે, પણ આપણને મોહથી છૂટવાની ગરજ નથી. એટલે આપણે સાધન બધા જ કરીએ છીએ, કૃપાવદેવ બતાવેલા સાધન, પણ કૃપાવદેવને મોહ મટાડવા માટે આ સાધન બતાવવા છે. પણ આપણે એ સાધન ક્રિયારૂપ થઈ જાય છે અને અનંતવાર આવું થઈ ગયું છે, અથવા સાધનરૂપ થઈ જાય છે, પણ લક્ષ્ય જ નથી કે મારે ક્યાં જવાનું છે, આપણે કઈ દિશામાં જવાનું છે, ક્યાં જવાનું છે, શા માટે આ સાધન કરીએ છીએ, ભક્તિ શા માટે કરીએ, વાંચન શા માટે કરીએ. જો તમને લક્ષ્ય બરાબર હોય ને તો આપણી સાધનાનું આરાધના બરાબર થાય. નહીતર સાધન થયા કરે છે અને આપણ થાય કે મેં ધર્મ કરી લીધો, પાઠ બોલી લીધો, વિવેચન કરી લીધું, મુખપાઠ થઈ ગયો, ગાઈ લીધું, પૂજા કરી લીધી, પણ ભાઈ સેના માટે પૂજા કરવાની છે, સેના માટે વાંચન કરવું, સેના માટે ભક્તિ કરવાની, પેલા ધ્યાનમાં લે. એટલે એક પણ સાધન આપણું એના ઉપર ન જાય. કોઈ દુકાનમાં બેસે તો પ્રોફિટ એનો લક્ષ હોય છે, ગમે તે કામ કરે પ્રોફિટ ભૂલે નહીં. રસોઈ બનાવી છે તો મારે શું બનાવવાનું છે, કેટલા જણ માટે, એ આપણે ધ્યાનમાં રાખીને રસોઈ બનાવે છે, ગમે તેમ નહીં બનાવે, કેટલા વાગે આવવાના, શું છે, એ આપણું લક્ષ્ય પહેલા હોવો જોઈએ. અને લક્ષ્ય વગર કર્યું છે. એટલે કૃપાવદેવ 299મા પત્રમાં પણ કીધું, ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એક જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તમારે આ સતની પ્રાપ્તિ કરવાની છે. એટલે આત્મા સિવાય જ્યાં જ્યાં મારું માન્યું છે બધું જગત છે તારા માટે, એ જગતને ભૂલવાનું છે. ખરેખર આરાધના એના માટે કરવાની છે. ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એક જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. હવે સતના ચરણમાં રહેવું એનો શું અર્થ થાય, એ વિશેષ ખુલાસો અહીંયા 7 વાક્યો આપ્યા 172મા પત્રમાં. જગતની વિસ્મૃતિ કરવી એ માટે એક વાક્ય આપ્યું આમાં, કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. આ જગતની વિસ્મૃતિ અને પછીના છ વાક્યો છે એ સતના ચરણમાં રહેવું એના માટે, અને એ લક્ષ્ય રાખીને આરાધના કરતું. તું જે કઈ પણ આરાધના કરે ત્યારે મારે આ કરવાનું છે. હવે આપણે થોડી વાત એમાં આગળ પર લઈશું. આ તો સામાન્ય પેલી વાત લીધી કે સદ જિજ્ઞાસુ શબ્દની વેલ્યુ છે, બહુ વેલ્યુ છે. હા, શું કેવું છે? એટલે આગળ પર વાત કરશું. આ પેલા તો સંબોધન લઈએ છે. સદ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતી, માર્ગને અનુસરનારી મતી. જેમ વાળવો છે ને એમ વળવા તૈયાર, માર્ગને અનુસરે. જે જ્ઞાની પુરુષ કે છે એ માર્ગને અનુસરનારી મતી છે એ ખરેખરી. એટલે કે જ્ઞાની પુરુષ જેમ વાળવા માંગે એમ વાળવા તૈયાર થઈ જાય એ માર્ગાનુસારી મતી છે. એટલે એવી આ બીજા શબ્દોમાં કહીએ તો મધ્યસ્થતા અને સરળતા છે. સદ જિજ્ઞાસુ છે, મધ્યસ્થ છે, કે જેમ મારું તે સાચું નહીં પણ સાચું તે મારું થવા એવું છે. એટલે એ શું કરે છે કે જેથી આત્માનું હિત થાય એ કરવું. મારા આત્માનું હિત શું કરવાથી થાય? તમે કોઈ વાત બતાવો, ભલે આવડો નાનો છોકરો પહેલી વાર આવ્યો છે પણ કઈ વાત કરે એ શાંતિથી સાંભળી શકે. ગૌતમ સ્વામીમાં જોવા મળશે, મહાવીર ભગવાન પ્રભુ શ્રીમાં જોવા મળશે. તે આપણે વાતમાં આવવાનું પણ ચાલુ, હમણાં વાત આવી કે આપણને પ્રભુ શ્રીમાં શું જોયું? પ્રભુ શ્રી એક જ મુલાકાત કરી, પહેલી મુલાકાત ખંભાતમાં મળ્યા અને એમને બીજા બધા એમના દીક્ષા ગુરુ બધા હતા, અને કૃપાદેવે એ લોકોને કઈ જગાડવા માટે એવી વાત મૂકી કે ભાઈ આ કાળમાં ક્ષાયક શંકિત હોય, કૃપાદેવે પ્રશ્ન મૂક્યો. તો પછી બીજા બધા થોડું વિચાર્યું, પછી એમના દીક્ષા ગુરુ હતા એમણે કહ્યું કે ભાઈ આ કાળમાં ન હોય, આ કાળમાં ક્ષાયક શંકિત ન હોય. અને કૃપાદેવને 170માં પત્રમાં સ્વભાવમાં એને કહે છે અમને આવું શુદ્ધ સંકિત પ્રકાશિત થયું છે. મૂકેલી વાત છે, પણ આ કાળમાં આમ સહેજ કૃપાદેવ એ લોકોના હિત માટે પૂછે છે, કૃપાદેવ જે કરે છે તે. એટલે પછી એમણે કહ્યું કે ભાઈ ક્યાં આવું લખ્યું છે? દીક્ષા ગુરુએ કહ્યું આમ કે ભાઈ આ કાળમાં ન હોય સાહેબ શબ્દ. તો કૃપાદેવ ક્યાં આવું લખેલું છે? તો કે ઠાણાંગ સૂત્રમાં. તો પછી કૃપાદેવ કહ્યું ભાઈ ઠાણાંગ સૂત્ર મંગાવો. ઠાણાંગ સૂત્ર મંગાવ્યો, ક્યાં છે બતાવો. તો એમાં બધું ફેર્યું, કેમ મળ્યું નહીં. એટલે પછી કૃપાદેવે થાણાંગ સૂત્રમાં શું કેવું છે એનો ભાવાર્થ કૃપાદેવ ખોલીને જે બતાવ્યો એ અર્થ કર્યો છે ને, પ્રભુશ્રીને ઓળખાણ થયું કે આ પુરુષ સાચા પુરુષ છે. કેમ ઓળખાણ થયું? કારણ કે પ્રભુશ્રીજી 5 વર્ષથી એકાંતરા ઉપવાસ કરતા હતા. એમના દીક્ષા ગુરુ બતાવે એમ કે એક તો એમને સંકિત થતું નહોતું અને બીજું મનથી બ્રહ્મચર્યની દ્રઢતા હોતી નહોતી. એટલે પ્રભુશ્રી પોતાના દીક્ષા ગુરુને પૂછ્યા કરે કે શું કરવું? તો કે નમુથળમના કૌશક કરો, લોબસના કૌશક કરો, ઉપવાસ કરો. એટલે એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું 5 વર્ષથી કરે છે, પણ ફરક પડતો નથી. પણ મુમુક્ષુતા છે પ્રભુશ્રીમાં, જિજ્ઞાસા છે. એટલે એમને થયું સંકિત થતું નથી ને મારો આ મન બહુ સંકિત વગર ન જવું જોઈએ, આવું સાધુ પણ લીધું નિષ્ફળ ન જવું જોઈએ. એટલે એમને મનમાં થવા માંડ્યું કે આપણા દીક્ષા ગુરુ પાસે આ બરાબર નથી, કઈક જવાબ નથી, મારે કઈક બીજા ગુરુ જોઈએ કે જે મને સંકિત કરાવે. એવી ગરજ સાચી હતી. અને તે વખતે પછી એમને કેટલું માન છે, આખા ખંભાતમાં એમના નામે રાસ ગવાય, ગીતો ગવાય, અને લોકો કે એમને આચાર્ય પદવી મળવાની. એમના આવા પછી એટલા શિષ્યો થઈ ગયા, 14 શિષ્યો થઈ ગયા. એટલે એમને આચાર્ય પદવી મળવાની હતી. આટલું બધું માનપાન અને આટલા ઉપવાસ, છતાં પોતે અંદરથી સમજે છે કે હું ખરેખરો મુનિ નથી. અંદરમાં મને મિથ્યાત્વ વર્તી રહ્યું છે, મને જે આ સ્ત્રીને જોઈને મનથી પણ ભાવ બરાબર નથી રહેતા, અથવા બીજા દોષ છે, પોતાના દોષ જોવે છે. આ મુમુક્ષુતાના આ બધા લક્ષણો છે કે એને પોતાના દોષ જોઈ જોઈને અંદર ખેદ થાય છે. અને કૃપાદેવ મળ્યા. થોડા પત્ર તો અંબાલાલભાઈએ એમને પહેલા 1-2 પત્ર આપેલા, 37મો પત્ર વગેરે અંબાલાલભાઈ પહેલા આપેલા. એટલે કંઈક કંઈક તો થયું હતું કે આ કંઈક ચમત્કાર તો છે, આ કંઈક જુદું છે. અને પછી જયારે કૃપાદેવનો સાષ્ટાંગ સમાગમ થયો અને આ ઠાણાંગ સૂત્રની વાત સમજાવી અને કૃપાદેવ પછી ઠાણાંગનો ભાવાર્થ કર્યો, એ ભાવાર્થ સમજીને સમજી ગયા આ તીર્થંકરની વાણી છે, આ વાણી જુદી છે. એટલે અત્યંત અહોભાવ, રોમાંચિત, ઉલ્લસિત થઈ ગયા એમ. એટલે પછી કૃપાદેવ જવા માટે નીકળ્યા. ત્યારે પછી પોતાના દીક્ષા ગુરુને પૂછ્યું કે ભાઈ હું એમની સાથે એકાંતમાં મળું, ત્યારે એમણે કહ્યું હા ભલે. ત્યારે એમને ઉપર બેડા ઉપર બોલાવ્યા, ફર્સ્ટ ફ્લોર પર, અને ત્યાં આગળ એમણે ત્યાં આગળ જઈ અને કૃપાલજીને પાટ ઉપર બેસાડ્યા. પોતાથી ઉંમરમાં 14 વર્ષ નાના પોતાને આચાર્ય પદવી મળવાની વગેરે 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 આપણે વાત કરી ગયા. આટલું બધું માન પાન, પણ એમને શું જોઈએ છે? દર્શનો મારો કેમ મટે? એની મૂંઝવણ એટલી ચાલે છે, માન પાનને ફગાવી દીધું અને કૃપાલજીનો વેશ દેખાતો જ નથી. વેશ શું છે દેખાય? આપણને દાંતનો સખત દુખાવો પડ્યો હોય, ત્રાસ ત્રાસ થઈ ગયો હોય, રાતના 11-12 વાગે પહેલી વાર માયામીમાં આવ્યો હોય અને કોઈએ કહ્યું ભાઈ આ ડોક્ટર પાસે જાઓ, અને એ ડોક્ટર પાસે જાય 12 વાગે ખખડાવે, એક સમજવા માટે વાત કરે છે, ત્યારે બોલો ડોક્ટર એને કે ભાઈ તને અક્કલ છે કે નહીં કે આટલા વાગે અવાય? ત્યારે એને કેવું થાય, ઓ તમે મારા ભગવાન, મને આ દુખાવો મટાડો, મારી મેળે બધા ઉપાય ફેલ ગયા છે, તમે મને કંઈક કરો. ત્યારે ડોક્ટર પ્રત્યે કેવું માન આવશે એને? અને એ ડોક્ટર પછી એને કે ભાઈ આવું ઇન્જેકશન આપવું પડશે, જે આપવું તે લે, જે પૈસા લેવા તે લે, પણ મારો આ દુખાવો મટાડો. કેવો ભાવ આવે છે? એવો ભાવ કેમ આવ્યો? કારણ કે એને એને ડ્રેસ દેખાય કે ડોક્ટર તો લેંગા જબ્બામાં બેઠા છે કે ગંજીમાં બેઠા છે, આ તો સુઈને તરત આવેલા છે. એમ થાય કે આ ડોક્ટરનો વેશ બરાબર હોય તો જ નમસ્કાર થાય, તો જ ટ્રીટમેન્ટ કરાવાય. એ શું જોઈએ? ગુણ બરાબર છે ને? ડોક્ટરના ગુણ બરાબર છે ને? ક્વોલિટી બરાબર છે? બસ તો મારે મતલબ બીજો નથી. એવી રીતે પ્રભુશ્રીને પોતે મુનિ વેશમાં છે, કૃપાલજી ગૃહસ્થ વેશમાં છે, પણ વેશ દેખાતો નથી. કેમ વેશ દેખાતો નથી? કારણ કે દર્શનનું મટાડવાની સાચી ગરજ છે કે આ ડોક્ટર સાચા છે, આ ડોક્ટરથી મારું કામ થાય. વેશ કોને દેખાય છે? જેને છૂટવાની ગરજ નથી. જેને છૂટવાની ગરજ હોય એને આ વેશ તરફ દ્રષ્ટિ હોય છે કે ભાઈ ડ્રેસ હોય તો કામ, ભાઈ ડ્રેસ હોય તો કામ ન થાય, ડ્રેસ હોય તો ઠીક છે, પણ જો ડ્રેસ હોય કામ થાય તો ભાંડ ભવરિયા વૈકુંઠ જાય. એમ કીધું કે જે ઘરે જો સિદ્ધિ થાય તો ભાંડ ભવરિયા વૈકુંઠ જાય, એટલે એકઠા લોકોનો મોક્ષ થાય. એમ કીધું ફક્ત વેશથી કામ નહીં થાય, વેશ હોય તો સારું છે, એનો નિષેધ નથી, પણ ખરેખર ગુણ હોવો જોઈએ. અને એ પ્રમાણે પ્રભુશ્રીને પોતે મુનિ વેશ છે, ગૃહસ્થ વેશ છે, વેપારી છે, 14 વર્ષ નાના છે, પોતાને આચાર્ય પદી મળવાનું બધું મૂકીને એમને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. આ એમનું ચિત્ર પતાવ્યા મહેન્દ્રભાઈ બરાબર વિચારેલું છે. આ કૃપાવ દેવને પ્રભુશ્રીજી સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. અને આ શું બતાવે છે? માર્ગાનુસારી મતિ, સજ્જિજ્ઞાસા અને માર્ગાનુસાર. હવે તમને હું અર્પણ થઈ ગયું, હવે તમે જે મને કહો ને હું કરવા તૈયાર છું, એવી એમની તૈયારી છે કે તમે જે કહો તે કરવા તૈયાર. પણ કૃપાલજી પછી પૂછ્યું, મુનિ તમે અમારી પાસે શું ઈચ્છો છો? તો કે સંકિત જો આવી ગરજ કૃપાલજી પાસે, કૃપાલજી કે અમારી પાસે તું આવી માંગણી કરે, ધર્મ તત્વ જો પૂછું મને તો સંભળાવું સ્નેહ તને. તું અમને આવું પૂછે છે? કેટલો આનંદ થઈ ગયો કૃપાલજીને કે આ સાધુ વેશમાં અને એમને અમારું ઓળખાણ થઈ ગયું. ઓહો હો, આશ્ચર્ય! કૃપાલજી અંદરમાં આનંદ થઈ ગયો. અને એ જ વર્ષમાં સુભાષભાઈ પણ મળ્યા છે, અંબાલાભાઈ મળ્યા છે, અને આ પ્રભુશ્રી પણ મળી ગયા. આ 1946માં આ બધો સંગમ થયો અને પ્રભુશ્રી આવી રીતે વિનય કર્યો એટલે કૃપાલજીને પણ અંદરમાં ઘણો આનંદ થયો. અને પછી કે મુનિ શું ઈચ્છો? તો સંકેત અને મનથી બ્રહ્મચર્યની દ્રઢતા. તો મનથી બ્રહ્મચર્યની દ્રઢતા માટે કૃપાલ દે કે છે કે તમે લોક દેખામણ તપશ્ચર્યા છોડી દો, પણ સ્વાદનો ત્યાગ થાય, ઉણોદરી થાય એવી રીતે આહાર કરો. તમે લોક દેખામણ જે આ 5 વર્ષ એકાંતરા ઉપવાસ કરો છો એ છોડી દો અને સ્વાદનો ત્યાગ થાય અને ઉણોદરી થાય, પેટમાં જેટલું જરૂર એના કરતા ઓછું ભરાય એવી રીતે તમે આહાર કરો. આપણે આ બધી વસ્તુ જાણીએ છીએ, સ્વાદનો ત્યાગ તે આહારનો ખરો ત્યાગ છે, પણ આપણે ક્યારથી કરવાના છીએ? કાલથી. કાલ આવતી જશે ત્યારે કરશું. પણ પ્રભુશ્રીએ એક સેકન્ડથી નક્કી કર્યું કે હવે આપણે 5 વર્ષના રેકોર્ડ બ્રેક કરવા નથી, કે આપણે 5 વર્ષ છે હવે થોડા જ બાકી છે, એમ નહીં કરતા પ્રભુશ્રીએ તરત જ ત્યારથી જ નક્કી કરી દીધું કે હવે મારે આ લોક દેખામણ તપશ્ચર્યા છોડી દીધી અને સ્વાદનો ત્યાગ થાય, ઉણોદરી થાય, જેમ પ્રભુને કૃપાદેવે કહ્યું
એમ થયા. આમના માર્ગ અનુસારીમ હતી, જેમ નાની કે વાળીઓ વળે જેમ હેમ, અને એ સરળતા કહેવાય. આમ નામ સરળતા, એટલે નહીં કશાય ઉપશાંતા, મથાર્થી લક્ષણમાં કહ્યું નહીં કશાય ઉપશાંતા, નહીં અંતર વૈરાગ, સરળપણું, ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. નાની મળવા છતાં, નાનીએ બતાવેલા સાધન ક્રિયારૂપ થવા છતાં કલ્યાણ કેમ થતું નથી? કે આ મધ્યસ્થતા અને સરળતા નથી, અથવા સજ્જિજ્ઞાસુને માર્ગ અનુસારી મતી નથી. એ બે એક જ વાત છે. એટલે એવી રીતે અહીંયા આપણે થોડી વાત કરી કે આ પ્રભુશ્રીની તૈયારી છે. આ બે વાક્યો, બે આ લક્ષણ છે ને, અદભુત લક્ષણ છે. એ લક્ષણ સંકેત જ બતાવે છે, કારણ કે એને સદગુરુ મળે તો તરત જ ઓળખાણ થાય, અને સદગુરુનું ઓળખાણ એ પહેલું સંકેત છે, અથવા વ્યવહાર સંકેત છે, અને ચોક્કસ મોક્ષે જવાનું. મત દર્શન આગ્રતજી વર્તે સદગુરુ લક્ષ સંકેત તેને ભાખ્યું કારણ બની પ્રત્યક્ષ. અને માર્ગાનુસારીની વ્યાખ્યા આપતા પણ 431માં પત્રમાં પણ કૃપાવજીએ કહ્યું કે માર્ગાનુસારી એટલે કોણ હોય? તો કે તેવા પુરુષની ભક્તિ, એટલે જ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય. માર્ગાનુસારીના 35 બોલ છે, પણ એનો મરમ શું છે એ કૃપાવજી આ એક વાક્યમાં બતાવ્યો. માર્ગાનુસારી કોને કહેવાય? કે એવા જ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, કોઈ બાધા જ ન આવે, એને જ્ઞાની મળતા એના પ્રત્યે ભક્તિ આવતા વાર જ ન લાગે, અને જેમ વાળે એમ બળવા તૈયાર થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. આ માર્ગાનુસારી એટલે પ્રભુશ્રીમાં આવી દશા હતી, આપણે આવી દશા લાવવાની છે એવો પ્રયત્ન કરવો કે આપણામાં મધ્યસ્થતા અને સરળતા આ બે બહુ જ મોટા ગુણ છે. સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે એમ પણ કૃપાવદે કહ્યું. એટલે સદ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ ખંભાત. આપણે હવે આગળ જોઈએ છે ખંભાત નું બીજું નામ શું છે? સ્તંભન તીર્થ. એક આ તો વિચારણા આવી કે કૃપાવદેવને સ્તંભિત કરી દીધા અંબાલા ભાઈ અને પ્રભુ સે મળી, અને કૃપાવદેવને એવા અંદર અટકાવી દીધા, એમ સ્તંભન તીર્થ કરી દીધા. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું, હવે અંબાલાલ ભાઈ પ્રભુશ્રીજી વગેરેનો સત્સંગ 14 દિવસ પહેલા થયો દિવાળીના દિવસોમાં, અને દિવાળી બેસતું વર્ષ કે બીજના દિવસે કૃપાવજે ત્યાંથી નીકળી ગયા અને મુંબઈ આવ્યા છે. પણ પ્રભુશ્રીને એટલું બધું તો આદરભાવ છે, આપણે આ પ્રસંગ તો થોડો હમણાં વાત કરી દીધી, પણ પ્રભુશ્રીથી રેવાય નહીં, કૃપાવજેનો વિરહ સહન ન થાય, શરૂ થઈ ગયું એમને. એટલે કૃપાવજેને એવો પત્ર લખ્યો કે કૃપાવજેને હલાવી નહીં ખા. કૃપાવદેવને બે વસ્તુ થઈ, એક તો આ 170માં પત્રમાં કૃપાવદેવ સુભાગભાઈને આ દિવસે લખ્યું કે આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે. કૃપાવદેવ 170માં પત્રમાં સુભાગભાઈને પણ કેવી દશા છે ખુલ્લી વાત કૃપાવદેવ કરે છે. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, ગ્રંથિ ભેદ થયો ત્રણેય કાળમાં સત્ય વાત છે, સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. એટલે સર્વશાસ્ત્રમાં અમારી દશાને સંમત છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે કે બસ હવે આ પ્રારંભ ઉદય મટે એટલે અમારે સંપૂર્ણ દશા થાય, એમ કૃપાવજીએ કહ્યું. આગળ પણ કહ્યું આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે, માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કેવો, એટલે પરમાર્થ પ્રકાશ હોય. પોતાને ઉદય મટે અને પછી મુનિપણું આવે પછી પરમાર્થ પ્રકાશ હોય, ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કઈ જાજો વખત પણ નથી, 15 અંશે તો પહોંચી જવાયું છે. અમારે આટલી ઉચ્ચ દશા થઈ ગઈ છે, 15 અંશે પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી, બાહ્ય નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું એ વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. પહેલા પોતાને ત્યાગ જોઈએ, પછી ત્યાગ કરાવવો જોઈએ. એટલે આવા એટલે કૃપાલજીની પ્રસન્નતા ઘણી હતી. એટલે આ સૌભાગભાઈ પર આટલું લખ્યું અને એમાં પાછો પ્રભુશ્રીનો પત્ર આવ્યો કે પરમ ભક્તિ, ભક્તિ પરાભક્તિ, શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા આ નવધા ભક્તિ પ્રમાણ. પરાભક્તિ એટલે શ્રેષ્ઠ ભક્તિ. પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. કે જે પરમાત્માનું જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ પોતાનું પ્રગટ થઈ જવું એ પરાભક્તિ એટલે શ્રેષ્ઠ ભક્તિની છેવટની હદ છે. અને એક એ લઈ રહેવી કે આવી મારે દશા પ્રાપ્ત કરવી છે એનું નામ પરાભક્તિ છે. આ 223માં પત્રમાં વાત આપી પણ આપણે આગળ જોઈએ છે. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું તો હવે પ્રભુશ્રીએ કેવો પત્ર લખ્યો હશે કે જેમાં ભક્તિ બોલે છે એ પત્ર કેવો હોય? આપણે થોડુંક સેમ્પલ એટલે મેં ઉપદેશ સામૃતમાંથી પ્રભુશ્રીએ પત્ર લખ્યો હશે તો આવો કોઈ પત્ર હશે જેમાં ક્ષયોક્તમ નહીં ભક્તિ બોલે છે. એક થોડી વાત પાછી પત્રાવલી એક એમાં પહેલો અને બીજો ત્રણ પત્ર મૂક્યા છે અહીંયા જે પ્રભુશ્રીએ કૃપાલદેવ ઉપર લખેલા એમાંથી આપણે થોડુંક વાંચું છું કે કેવો ભક્તિભાવ હોય આ ક્ષયોક્તમ નહીં ભક્તિ કેવો બોલે એ અહીંયા છે કે જે કૃપાલદેવને અંતરથી આનંદ થઈ ગયો. હા કૃપાલદેવને હવે એમના માટે આવો પત્ર લખે છે આ ખરો બાયર આવ્યો ખરો ભક્ત એટલે ખરેખર કલ્યાણનો ઈચ્છુક આવ્યો છે ત્યાં આગળ આવો પત્ર ખુલે. એટલે પ્રભુશ્રીએ શું લખ્યું હશે તો કે લખ્યું અહીંયા આપણે તો આ તે વખતે જે લખાયું પણ એના આવા વાક્યો હશે. હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂરો મંત્ર બતાવી જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોંટી ગયું છે કે મારા પ્રભુ એટલે મારા ગુરુએ જે કીધું તે સત છે. તેથી મને બીજા કોઈની આસ્થા આવતી જ નથી. ગમે તે મને બીજા કોઈની આસ્થા આવતી જ નથી. એક પ્રભુ એટલે આ ખરા હરિ એટલે પરમાત્મા અને મારા ગુરુમાં ભિન્ન ભાવ નથી. એક પ્રભુ ખરા હરિ પ્રભુમાં ભિન્ન ભાવ નથી. ગુરુ પરમાત્મામાં ભિન્ન ભાવ નથી. તે વિના બધું દ્રશ્ય જગત ભ્રમ છે. તે માટે હવે કેવી એમને શ્રદ્ધા છે, કેવું મહાત્મ્ય છે. તે માટે હે પ્રભુ, તમો જો કોઈ વાત આ બાળકને કહેવાય. પોતાની પોતે 14 વર્ષમાં મોટા છે, સાધુ વેશ છે, લોકો આટલું બધું માન આપે છે પણ પોતાને કેટલો હીન ગણાવે છે અને પોતાને કૃપાવદનું કેવું મહાત્મ્ય છે કે તમો જો કોઈ વાત આ બાળકને કહેવા યોગ્ય હોય તો લખી જણાવવા કૃપા કરશો. સાથી તમે લખ્યો એમ કેમ કહું છું, સાથી બીજા કોઈનું મને કેવું થાય, બીજા ગમે તે કઈ કે બહુ વખાણ કરે ને મને ઘણું માનપાન આપે ગમે તે કે અથવા કોઈનું સાંભળવું થાય તે મને અંતઃકરણમાં ઉતરે નહીં. બીજા ગમે તે કઈ પણ છે મારા અંતરમાં ઉતરે નહીં. આપ જે લખો અને કહો એ વાત સત છે. ભલે શાસ્ત્રમાં શું લખ્યું છે, લોકો શું કે છે, આટલા આપણા બાપ દાદા શું કહેતા આવ્યા છે એ બધું બાજુ પર જાય છે પણ તમે જે કહો એ જ મને માન્ય થાય. મારું કલ્યાણ તમારી વચન પ્રમાણે આરાધનામાં છે, આજ્ઞામાં છે. તમે જે કહો એ હું કરવા તૈયાર છું. બસ હવે તમે મને કહો એટલી જ વાર છે, બોલો એટલી વાર હું તરત અમલમાં લઉં. સાથી જે બીજા કોઈનું મને કેવું થાય અથવા કોઈનું સાંભળવું થાય તે મને અંતઃકરણમાં ઉતરે નહીં. આપ જે લખો અને કહો એ વાત સત છે, તે કહ્યું ખરું છે, તેથી મને વિશ્રાંતિ આવે છે. મને અનુભવથી જો ખરું લાગે, મને અનુભવમાં પણ કે મારા કષાય મટી ગયા, ઓલા ફલાણા ભાઈ આમ કીધું, ફલાણા શાસ્ત્રમાં આમ કીધું, એને લઈને મને કઈ શાંતિ વર્તાવા લાગી, તો પણ મને અનુભવથી જો ખરું લાગે તો પણ એમ રહ્યા કરે કે જે પ્રભુ સ્વીકારે, કૃપાવને કહે કે વાત બરાબર છે તો જ હું માનું. ભલે મને લાગે કે મને બરાબર અનુભવ થઈ રહ્યો છે અને ઘણા લોકો પણ કહે છે, પણ પ્રભુ સ્વીકારે અને એમ કહે જે તે પ્રમાણે છે તો શાંતિ થાય છે. નિકર ચિત્ત વિકલ્પમાં રહે છે. નહીતર મને થાય કે ભાઈ હું કઈક ગરબડ હશે મારી, મને મારી મેળે સમજાય બરાબર છે એવું મને માનું નહીં. હાલ તો મારે ખરો આશરો હે પ્રભુ તમારા વચનામૃતોનો છે. બોધ થયેલ તે સ્મૃતિમાં આવે છે અને તમારું શરણું છે. પછી આગળ થોડી વાત બીજા પત્રમાંથી. હે પ્રભુ, તમારા વચન ને ધન્ય છે. હે માવિતર, પોતાના મા બાપ સમજીને કેતા હોય, ખુલ્લી પોતાની વાત લખે, એમને કેતા કોઈ સંકોચ નથી. હે માવિતર, તમારો આધાર છે, મને તમારો જ આધાર છે. હે પ્રભુ, આપના અમૃત તુલ્ય વચનનો આ રંક ને જોગ મળ્યો, જેથી કરીને હે પ્રભુ જરા શાંતિ થઈ, નહીં તો હે નાથ મારી કોઈ ગતિ નહોતી. આ તમે મળ્યા તો હું બચી ગયો, ને તો મારી તો હાલત બહુ કફોડી હતી. કારણ કે હું તો અમારો ઢુંગ્યો મત, ઢુંગક મત, અને એમાં અમે આગેવાન, અને અમે એ જ બધાને મોક્ષનો માર્ગ, મહાવીરનું કેવું આ જ છે એમ અમારો આગ્રહ થઈ ગયેલો, એ બીજે પ્રભુ શ્રી કહ્યું છે. પણ આ તમે મળ્યા, નહીં તો હે પ્રભુ આ રંકને તમારો વચનનો જોગ મળ્યો, તેથી કરીને હે પ્રભુ જરા શાંતિ થઈ. આ શું છે? ભક્તિ બોલે છે. આ ભક્તિ છે. કેટલો ભક્તિભાવ કેવો હોવો જોઈએ એ આપણે સમજવાનું છે. નહીં તો હે નાથ મારી કોઈ ગતિ નહોતી. હે પ્રભુ તમારું શરણું ભવો ભવ હજો. હે નાથ નોંધારાના આધાર. હે પ્રભુ એક જયારે આપનું શરણું ગ્રહણ કરું છું, ત્યારે સંકલ્પ વિકલ્પ બંધ પડે છે અને તે પરમ શાંતિને આપે છે. જયારે હું કઈ બાબતમાં વિકલ્પો આવણ લે, જ્યાં તમને યાદ કરું શાંતિ થઈ જાય છે. સદાત્મ સ્વરૂપ એમ મનને શાંતિ થઈ જાય છે. કૃપાના દર્શન અંતરથી કરતા જ મન શાંત થઈ જાય છે. તેથી વૈરી માત્રનો નાશ થાય, કોઈ પણ કર્મ હોય બધાનો નાશ થાય. જો આપણને કઈ વિકલ્પ આવે ને કૃપાવદના દર્શન કરવા, કૃપાવદના ચિત્રપટને યાદ કરવું, અને મને ત્યારે સારું લાગે છે જ્યાં તકરારવાળી વૃત્તિઓમાં મને કંઈ કળ ન પડે, ત્યાં એક ધ્યાનથી પ્રભુનું શરણું ગ્રહણ કરું છું, ત્યાં સુખ થાય છે. વળી ચિત્ત પણ ફરતું હોય છે, ત્યાં પણ એક પ્રભુનું શરણું જેટલી વાર સ્મૃતિમાં રહે છે તેટલી વાર આનંદ થાય છે. વળી કષાયાદી જે વિષાદ કોઈ વચન સાંભળીને ઉઠે, તેને ભૂલી જવાતું ન હોય અને ખેદ આવ્યા કરે તેમ હોય, તેનો ઉપાય પણ કે કંઈ પણ કષાય પરિણતિ વિશેષ ભૂલાતા જ ન હોય અને ખેદ થતો હોય, ત્યાં પણ હે પ્રભુ એક ચિત્તે કરી જ્યાં પ્રભુમાં ચિત્ત કરું છું એટલે શાંતિ થાય છે. હે નાથ એવી અપૂર્વ વસ્તુ તમે મને આપી છે. હે નાથ તે વિના મારો કોઈ પ્રકારે બચાવ થતો નથી. આ નાથ શબ્દથી આવો ભક્તિભાવ બતાવ્યો છે. તમારું ભવો ભવ હજો શરણું પ્રભુ તમારું, એમ આ પત્ર. એટલે આવો કોઈ પત્ર કૃપાવદેવ ઉપર પ્રભુશ્રીએ લખ્યું, અને કૃપાવદેવે પત્ર વાંચતા એમ લખ્યું, ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહ્લાદની વિશેષતા થઈ. એક તો અમારે આ સહાયક સંકેત થયું છે, ત્યાં પણ કહ્યું ને ધન્યને દિવસમાં કે 1947 સંકેત શુદ્ધ પ્રકાશ જોડ્યું, અને સાથે ત્યારે એમને આ પાછો પ્રભુશ્રીનો આવો પત્ર આવ્યો, એટલે આહ્લાદની વિશેષતા થઈ એમ લખ્યું હોય એમ સમજાય છે. એક તો પોતાને સહાયક સંકેત, અને બીજી બાજુ પ્રભુશ્રી જેવા ઓળખાણ કરનારા મળ્યા, એવા ઘરાગ મળ્યા. જેમ આપણને કોઈ ઘરાગી સારી થાય, સારો ઘરાગ આવે તો આનંદ થાય, એમ કોઈ પણ. કારણ કે એમને સમ્યક દર્શન હોય ને, એને 5 લક્ષણમાં એક લક્ષણ શું છે તો કે અનુકંપા, એટલે સ્વ આત્મતુલ્ય બુદ્ધિ. બધામાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, એટલે કોઈ પણ જીવ માર્ગને પામે તેમનું અંતર આનંદ અંત થાય, આ પોતાને જ લાભ થયો એવું લાગે છે. એટલે આહ્લાદની વિશેષતા થઈ. હવે આગળ લખ્યું, અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. એ આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે. શું કહી રહ્યા છે કે અહીંયા વિચારવું જોઈએ, જે આપણે હમણાં વાત કરી ગયા 195મા પત્રથી, કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? તો આટલું બધું કર્યું છતાં પરિવર્તન મળતું નથી. કૃપાવદેવે કહ્યું કે આજે બહુ વિચારવું જોઈશે, કારણ કે જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી? અને બુદ્ધિથી પણ મનમાં જ આવું સમજાવવું મુશ્કેલ છે, ભાઈ આત્માનો અનુભવ એટલે શું, તો વચનમાં તો કેવી રીતે મૂકી શકાય? ફરી વાર, અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય એટલે વાણીમાં ના આવી શકે એવું અદભુત વિચારણાનું સ્થળ છે. કંઈક એક એ વિચારણા કરતા કરતા તને તારી ભૂલ સમજાવી જોઈએ, તારી ભૂલ કઈ રહી જાય છે. ત્યારે એ ભ્રાંતિ મટે એમ છે. અહીંયા એક અપેક્ષાથી આમ વિચારણા કરીને બીજી પણ વિચારણા થાય, પણ આવું લાગે છે કે આજ જે આપણે 195માં વિચારણા કરી કે યમ નિયમ કાવ્યથી જે વિચારણા આપી રહ્યા છે એ આ વાક્ય પણ એ જ બતાવે છે કે અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે. તું જેટલું આ વિચારીશ એટલો તું માર્ગની નજીક આવવાનું છે. ત્યારે તને માર્ગની દિશાનું પણ અલ્પભાન થાય છે. આ વિચાર્યા પછી જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય, પણ એનો ઉપાય શું એ માટે આગળ હવે વાત કૃપાવદે બતાવી રહ્યા છે. જે બુદ્ધિમાં ના આવી શકે તો વચનમાં ક્યાંથી આવી શકે એમ કરીને આગળ હવે કૃપાવદે કહે છે નિરંતર. હવે જે મુખ્ય વાત કૃપાવદેને કેવી છે આ સાત વાક્યો અને એનું મહાત્મ્ય આપણને અહીંયા પણ એના પછીના ફકરામાં પણ કહ્યું, એક ફરી વાર એ ફકરો વાંચેલો છે એકવાર, કે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું. જ્ઞાનીઓ ઉપરથી કાંઈ પણ કહેતા હોય, કંઈ પણ વચન કહેતા હોય, પણ એમના હૃદયમાં શું છે આ સાત વાક્યો સિવાય બીજું નથી. જ્ઞાનીને કરાવવું આ જ છે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું તો આપણને કે તમે શું કામ બહાર પાડો છો, જ્ઞાનીઓ હૃદયમાં રાખે તો તમે શું કામ બહાર પાડો છો, એમ થાય કે નહીં? તો કૃપાદે એમ કે એમ સમજાય છે કે ભાઈ આ કાળના જીવોની યોગ્યતા એટલી ડિગ્રેડ છે કે એને પોતાની મેળા સૂજવું જ મુશ્કેલ છે. અને અનંતી કરુણા છે કૃપાદેવની કે ભાઈ આ પોતાની મેળે નહીં સમજી શકે, અને મનુષ્યભાવમાં ધર્મ નામે ઘણું બધું કરવા છતાં, અથાક પરિશ્રમ કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરશે એમ જાણી એમનું હૃદય રડે છે અને એમનાથી આ સહેજ નીકળી ગયું છે. બાકી આપણને નાની પુરુષો આપણને બીજી બધી વાતો કરે, પણ ખરેખર કરાવવું આ છે એ આપણે સમજવાનું હોય. પણ આપણી એટલી બધી અયોગ્યતા છે, અપાત્રતા છે, અનધિકારીપણું છે કે આપણી મેળા સમજાયું જ નથી. એટલે કૃપાદેવે પાણી ચડાવી દીધું. ભલે જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું પણ કૃપાદેવે પાણી ચડાવ્યું એમ સમજાય છે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું એટલે ગમે તેટલા વાક્યો હોય પણ આ જ કરાવવું છે. નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, અને મોક્ષે જવું હોય તો આ માન્ય રાખવા યોગ્ય છે. શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ફરી ફરી આનું ચિંતન કરવા જેવું છે આ સાત વાક્યોનું. તો પછી વધારે કે છે ક્ષણે ક્ષણે ચિંતન કરવા યોગ્ય, તો ક્ષણે ક્ષણે હજી ઓર વધારે, કારણ કે આનું કેટલું મહાત્મ્ય બતાવવું છે. સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આ પત્ર આપણે મુકપાટ તો કર્યો હશે અથવા ક્યાંક સાંભળ્યો તો હશે કૃપાદેના માર્ગમાં આવ્યા પછી, પણ આપણું અનંતાનંદ કશાય કેવું કામ કરે છે કે આ મને ખબર પડી ગઈ છે અને હવે કંઈક નવું કરવું. પણ જ્ઞાની આ જ કરવાનું કે છે કે આપણું મન કોન્સન્ટ્રેટ થાય નહીં કે તું પરિવર્તન કેમ નથી તારું, અરે પરિવર્તન કેમ મટ્યું નહીં. તો ભાઈ શાસ્ત્ર ઘણા વાંચી જાય એટલે પરિવર્તન મટી જાય એવું નથી. તો નવું પૂર્વાનંદવાર ભણી ગયો કે બધી જપ તપાની ક્રિયા કરે એટલે પરિવર્તન મટી જાય એમ નથી. પરિવર્તન મટે કેમ? તો કે ઘણું દાનાદિ કરીએ તો મટે, ઘણું ક્રિયાકાંડ કરીએ એટલે મટે, તો મટશે કેમ એ અહીંયા બતાવું છે. કે ભાઈ તારું તું સમજે છે કે આ બધું ઘણું બધું શાસ્ત્ર વાંચી જાઉં, ઘણી બધી ક્રિયા કરી જાઉં, ઘણા જપ તપાદી કરું એટલે નહીં કરવું એમ કેવું નથી. એનો આશય એમ નહીં સમજતા, પણ કહેવાનો આશય કૃપાદેવ કહે છે કે મૂળ શું કરવું જોઈએ એ બતાવી રહ્યા છે કે ભાઈ એનો મેઇન મેઇન શું કરવાનું છે. એ બધા આના સાધના દ્વારા મૂળ શું સાધવાનું છે એ બતાવવું છે કૃપાદેવને. એટલે કૃપાદેવ આમ કે છે કે નિર્વાણ અર્થે માન્ય રાખવા, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે અને સમયે સમયે. આપણે આંખનો પલકારો મારીએ ત્યાં સુધીમાં અસંખ્યાત સમય થઈ જાય એમ કહેવાય. તો સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આ આ કાર્ય કરવાનું બતાવ્યું કે આ જ્ઞાનીઓમાં હૃદયમાં રાખેલું પરમ રહસ્ય છે અને એ જ વધારે ભાર આપે છે. અને એ સર્વશાસ્ત્રનો જે શાસ્ત્ર ભણવું હોય તો ભણ, એ બધા શાસ્ત્ર ભણીને આ જ કરવાનું છે. સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો મરમ પામવાનો મહામાર્ગ છે સર્વશાસ્ત્રનો, પછી સર્વસંતના હૃદયનો અને ઈશ્વરના માર્ગ, ઈશ્વરના ઘરનો એટલે સંભાવ, ઈશ્વરનું ઘર એટલે સંભાવ. ઈશ્વર ના ઘર નો મરમ પામવાનો મહામાર્ગ છે, એક્સપ્રેસ હાઈવે છે. એક્સપ્રેસ હાઈવે મોક્ષ માર્ગ, આ એક્સપ્રેસ હાઈવે છે. તને અમારો વિશ્વાસ તો માન, તને જલ્દી થી કામ કરવું છે કે હજી અહિયાં ટોલ આપવો પડે. એક્સપ્રેસ હાઈવે માં ટોલ આપવો પડે. તમને અહિયાં હોય છે કે નહીં મને ખબર છે. એક્સપ્રેસ હાઈવે માં ટોલ હોય, ઓલામાં જાય તો ટોલ ના આપવો પડે. અહિયાં ટોલ શું છે? આપણું માન મૂકવું પડે. માન મૂકવું પડે એ બહુ મોટો ટોલ છે. અહિયાં એક્સપ્રેસ હાઈવે માં પોતાને કઈ જ જાણતો નથી એવું લાવવાનું છે. એ જ 211 પત્રમાં પણ એની જ આ ભૂમિકા જેવું જ કહ્યું છે કે માટે હું કઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય વાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ. જેટલો ભાર અહીંયા એકો છે ને એવો જ ભાર એ 211 પત્રમાં એકો છે. પણ બંને એક જ વાતને એક સિક્કાની બે બાજુ જેવા છે. એટલે આપણે કહીએ કે ભાઈ પ્રકાશને આવવા દો અને બીજામાં એમ કે અંધારાને કાઢી નાખો, એક જ વાત છે. એવી રીતે આ એક જ વાતને બે રીતે મુકાવેલી છે, 211 અને 172. પણ અત્યારે આપણે 172 થી વાત ચાલે છે એટલે એ પ્રમાણે જોઈએ છે. અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મરમ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. એટલે આ એક આપણે આ વાક્યનું કેટલું મહત્વનું કૃપાવ બતાવે છે. અને સાથે એની આગળ પણ કહ્યું કે આટલું બધું તો કહ્યું છતાં હવે વધારે ભાર આપીને હવે અધિક શું લખવું, કહેવાનું તો ઘણું કહી દીધું. પણ છતાં કૃપાવ આપણને વધારે કહે છે, કારણ કે આપણા આ કાળના જેવો વક્ર ને જળ છે ને, એટલે એકવાર એમાંથી પાછું પોતે એની અસર જ નહીં થાય. પોતે જે સમજતો એમ જ કર્યા કરતો, એમ જ કરે. એટલે કૃપાવ પાછો આપણને ભાર આપીને કહે છે, આજે તારે કલ્યાણ કરવું હોય આજે તો આજે, કાલે કરવું હોય તો કાલે, અને લાખ વર્ષ પછી કરવું હોય તો લાખ વર્ષ પછી, અને એનેથી પણ પછી કરવું હોય તો એનેથી પણ પછી. એમ કેટલું સ્પષ્ટ કરે છે, આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂજીએ, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. આવું એનું મહાત્મ્ય કેટલું બતાવ્યું, હજી વધારે મહાત્મ્ય બતાવે છે કે અમારા આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તો અમારે આ સર્વ પ્રદેશ છે, આ એક એક આત્માના પ્રદેશમાં મને તો એ જ સંમત છે. આમ કૃપાવદેવ આ વાક્યનું કેટલું બધું મહાત્મ્ય બતાવી રહ્યા છે એ આપણને સમજાવવું જોઈએ. અને સિગ્નેચર કરતા પણ કહી દીધું, સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના. એટલે આખું વચનામૃત કહો કે હજારો શાસ્ત્રો કહો, ત્યારે મોક્ષે જવું હોય આ કરવાનું છે. આ ખરેખર જો આ વાત લક્ષમાં લઈએ તો આપણે 150મી જન્મજયંતિ ઉજવી, ખરેખર આ વાત ધ્યાનમાં આવી જોઈએ. આ મૂલ્ય વચન આપણે લક્ષમાં આવવું જોઈએ. એટલે આપણે મોક્ષ માર્ગની ડાયરેક્શન હવે આ થવી જોઈએ કે મારે આ લાવવાનું છે. અને અગાશાસ્ત્રમાં જે સવારથી સાંજ સુધીનો જે આખો સત્સંગ ભક્તિનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ આખો ક્રમ આ 7 વાક્યો ને જ બરાબર અનુલક્ષીને કૃપાળુદેવની આજ્ઞા અનુસાર પ્રભુશ્રીજીએ આખો અગાશાસ્ત્રમનો કાર્યક્રમ ગોઠવી આપ્યો છે આપણે. એટલે આપણને ત્યારે સમજાશે, જો આ પત્ર જેટલા વિચારશું ને આગળ જતા એ સમજાશે કે ખરેખર શું કરાવવું છે. હવે આપણે થોડો થોડો પ્રયત્ન કરીએ છીએ, એમાં 7 વાક્યો જે કયા એનો આશય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે શું કરાવવા માંગે છે જ્ઞાની, જેથી આપણી ભૂલ રહી ગઈ. આ શું વાત ચાલી રહી છે, આ કેટલી આપણે શું છે જે વાત કહેવાય જાય ને પાછું આપણે તરત આગળ જતું જાય, માઇન્ડ અહીંયા કોન્સન્ટ્રેટ નહીં થાય કે આપણે જે અત્યારે પહેલેથી સ્ટાર્ટ કર્યું ને ત્યારથી બધી વાત આપણા મગજમાં રહેવી જોઈએ. ખરેખર જરા મુશ્કેલ પડે પણ છતાં બને એટલું ઘૂંટી ઘૂંટીને દબાવી દબાવીને આપણે કરી રહ્યા છીએ કે આ એમ નથી કે આ તરત જશે. કારણ કે આપણા અનાદિકાળના અનંત પુરુષાર્થ જે નિષ્ફળ ગયા અને સફળ કેમ થાય એ વાત આવી રહી છે. એટલે એ વાત આપણને તરત અંદર આવવી મુશ્કેલ જ પડવાની, પણ છતાં આપણું મહાભાગ્ય છે કે આ નિમિત્ત બની ગયું અને મારે પણ લાવવાની છે તમારે પણ લાવવાની છે. આપણે બધાને માટે આ કૃપાવજની આપણા ઉપર પરમ કૃપા વરસે કે આવો પત્ર વિચારવાનું મહેન્દ્રભાઈ ને સૂચવું ને. એમને મને કહ્યું કે મેં તરત જ એક્સેપ્ટ કર્યું કે ભાઈ આ જ પત્ર વિચારવા જેવો છે. આ 150મી જયંતિમાં આ જ પત્ર મહત્વનો પત્ર કહેવાય કે જેથી આપણને કૃપાવજનો શું મહાત્મ્ય આવવું જોઈએ કે આવી રીતે આપણને સમજણ આપે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. તમે પૂછ્યું કે ક્રમ સેવવો, ક્રમ એટલે આપણને આપણે જેમ ઉપર ચડતો ક્રમ ગોઠવે ને, ક્રમ સિક્વન્સ, કે આજે છે ઉદાસીનતા છે, આજે જે ઉદાસીનતા છે કાલે એની વધતી જવી જોઈએ. આજે કઈ ઉદાસીનતા છે સંસારમાંથી અને એ ઉદાસીનતા વધતી જવી જોઈએ, તને એમાં વધારો થવો જોઈએ. એનો વધતો 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 એ ઉદાસીનતા પરિણામે ક્યાં આવે? વિતરાગતા. સુખથી સહેલી એ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. આ બે શબ્દ મૂક્યા, ઉદાસીનતા શબ્દ વ્યૂહમાં છે. સુખી સહેલીએ અકેલી ઉદાસીનતા, ત્યાં ઉદાસીનતાનો અર્થ વિતરાગતા છે, સંપૂર્ણ વિતરાગતા. અને અધ્યાત્મની જનની તે ઉદાસીનતા, ત્યાં ઉદાસીનતાનો અર્થ છે વૈરાગ્ય. આપણને આપણે ક્યાંક જતા હોય ને ગંદકી પડી હોય તો આપણે સહેજે ઉદાસીનતા આવે. અથવા સ્પષ્ટ થોડી વાત કે આપણને નાના છોકરા હોય, નાના હોય ઉંમરમાં, ત્યારે નાના રમત ગમત કરતા હોય, ગોટી પત્તા બિલ્લા સિગરેટના ખોખા અથવા રેતીમાં ઘર બનાવતા હોય અને રમત કરતા હોય, પણ પછી મોટા થાય, પછી થોડા મોટા થાય પછી જરા સમજણા થાય કે ભાઈ હવે તો પૈસા કમાવવું જોઈએ અથવા ભણવું જોઈએ, પછી એને એમાં અત્યારે એવો રસ ના આવે. હવે તમારો છોકરો હોય કે પપ્પા મારી સાથે ગોટી રમવી જ પડશે, રમવી જ પડશે, હટ કરે તો આપણે રમીએ, પણ અત્યારે મેં એવો ભાવ હોય, પેલા તો એક ગોટી જાય તો મારામારી કરતા હોય, ગમે તે સામે જવા ન દેવાય. પણ જેમ જેમ મોટા થયા, પેલા તો ઓલી રેતીમાં ઘર બનાવેલું હોય અને એની સાથે કોઈ જરાક હલાવી નાખે તો રણા રણ કરી નાખે, પણ હવે મોટા થયા પછી અત્યારે આપણે શું શું આ રહે, કલાકમાં તો જવું છે, હવે આમાં શું આવું માથામૂટ કરે છે, અને કરી નાખે ચાલ એમ કરાવીને આપણે એને વાળી દઈએ. એને આપણે ત્યાં આટલી ઉદાસીનતા છે. પેલા આપણને એમાં રસ છે, પણ હવે ધીમે ધીમે જેમ જેમ સમજણ થાય તેમ તેમ હવે ગોટી પત્તા બિલ્લા સિગરેટના ખોખા કે રેતીના ઘરથી ઉદાસીનતા થાય. અને આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં પણ જયારે સંકિત થાય ત્યારે પાંચમી દ્રષ્ટિમાં કેવી દશા આવે? બાલ ધૂલી ઘર લીલા સરખી ભવચેષ્ટા અહીંયા પાસે જી, રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેશે અષ્ટ મહાસિદ્ધિ પાસે જી. આટલું બધું હોવા છતાં એને એમાં કેવું લાગે છે? નાની પુરુષને ઘણી બધી રિદ્ધિ સિદ્ધિ પ્રતિ હોય, ચક્રવર્તીની સંપદા મળી હોય, ઇન્દ્ર જેવી પદવી મળી હોય, પણ એને કેવું લાગતું હોય? આ વિસ્તાર જેવું લાગે. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર તરીકે ભોગ કાક વિષ્ટ સમગીણ થાય સમ્યક દ્રષ્ટિ લો. સમ્યક દ્રષ્ટિ હોય એને ચક્રવર્તીની સંપદા મળી જાય તો પણ આ બાલ ભૂલી ઘર લીલા સરખી જેવી લાગે છે. એટલે એનાથી એમને ઉદાસીનતા આવે છે, કારણ કે આત્માનું સાચું સુખ શું છે એ એમને સમજાયું છે. અને એ સાચું સુખ પ્રાપ્ત કરવાની સામે આ ઇન્દ્રિય વિષયના પદાર્થો, ચક્રવર્તીની સંપદા કે ઇન્દ્રિય વિષયના ઇન્દ્ર વગેરેના ભોગ વિલાસ છે એમાં તુચ્છ લાગે છે. હવે એમ આપણે જેમ પહેલા તો છોકરાને રમત ગમતમાં રસ હોય ને પરીક્ષામાં પપ્પા એને લાફો મારે, ભણવા બેસાડે, ટીચર પાસે બેસાડે, એ પારણે પારણે બેસે, પણ એને અંતરમાં તેમ જો ક્યારે આ લપ ટળે કે રમવા જાઉં અને એમાં રસ ન આવતો હોય, પણ ધીમે 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 એને ખબર પડતી જાય, એટલે ધીમે 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 કરતા કરતા એને પછી એમાંથી રસ ઘટતો જાય, અને પછી ધીમે 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 એ પછી ભણવામાં રસ આવે, પછી તો પૈસા કમાવામાં રસ આવે, અને પછી મોટા થયા પછી તો બિલકુલ એમાં રસ ના આવે. એવી રીતે આ ઉદાસીનતાનો ક્રમ સેવો એનો આશય સમજાય એટલે વાત કરી કે આપણને પહેલા તો આ સત્સંગમાં પહેલી વાર આવે ત્યારે એમ થાય આ શું આ બધી વાતો ચાલે છે ને કઈ રસ ના આવે, પણ ધીમે 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 કઈ સત્સંગમાં જો ટક્યો રહે, ધીમે ધીમે ટકે પછી એને એમાં જ રસ આવે. પેલા સ્તવન ગવાતા આશ્રમમાં ત્યારે હું જાઉં તો મને જોકા જ આવી જાય, અને છ પદનો પત્ર બોલાય અને પછી સ્તવન બોલાય એટલે જોકા જ ખાતો હોય, પણ પછી ધીમે ધીમે એનો અર્થ સમજાતો ગયો, એમ ગાતા ગયા તેમ તેમ આપણને પછી એ સ્તવનનો અદભુત આનંદ આવે કે હો આવા સ્તવનમાં તો કેવો રસ ભર્યો છે એવું લાગે. એવી રીતે આપણને એક આ સામાન્ય વાત ઉદાસીનતાનો ક્રમ શું એ વાત કરી. હવે નિરંતર ઉદાસીનતા આપણે 7 વાગે બંધ કરો. સોરી હું સમજો 7:30 સમજો, ભૂલી ગયો મારી બધું. હા કઈ નહીં, આપણે ભલે અટકીએ અહીંયા. એટલે ઉદાસીનતા એટલે આપણને આવી રીતે આ પૂર્વકર્મના ઉદયથી અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે, એ ઈચ્છાઓ લઈને આપણને આકુલતા થાય છે. એ ઈચ્છાઓ જે થઈ રહી છે અને તેની પીડામાં આપણને સંસારના પદાર્થમાં સુખ લાગે છે એટલે આપણે ત્યાં આકર્ષાઈ જાય છે. પણ ત્યાં આગળ આપણે સાવધાન રહીને ત્યાંથી ઉદાસીન થવાનું છે. એટલે ઈચ્છા મટતા 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 વિતરાગતા સુધી પહોંચાય. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. આપણે વાત પછી આગળ પર કરશું.